के श्री समय सार स्तुति संसारी जीवना भाव मरणो ताळवा करुणा करी सरिता वहा विसुधा तणी प्रभु वीर ते संजीवनी शोषाति देखी सरितने करुणा भिना हृदय करी मुनि कुंद संजीवनी समय प्राभ्रत तणे भाजन भरी कुंद कुंद रच्यों शास्त्र साथिया अमृते पुर्या ग्रंथाधिराज तारामा भावो ब्रह्मांड ना भर्या अहो वाणी तारी प्रशम रस भावे नितरती मुमुक्षु ने पाती अमृत रस अंजलि भरी भरी अनादिनी मूर्छा विषतणी त्वराती उतरती विभावे तीतंबी स्वरूप भणी दौड़े तुझे निश्चय ग्रंथ भंग सगणा व्यवहार ना भेदवा तू प्रज्ञा छिणी ज्ञान ने उदयनी संधि सहु छेदवा साथी साधक नो तू भानु जगनो संदेश महावीर नो विसामो भव क्लांत ना हृदय नो तू पंथ मुक्ति तणो सुनिए तने रस निबंध शिथिलताय जानिए तने हृदय ज्ञानी तणा जनाय तू रुचता जगतनी रुचि आळ से सौ तू रीजता सकल ज्ञायक देवरीजे बनाओ पत्र कुंदन ना रत्नो ना अक्षरो लखी तथापि कुंद सूत्रो ना अंकाए मूल्य ना कदी बनाओ पत्र कुंदन ना જયેન્દ્ર.
જય જિનેન્દ્ર રજનીભાઈ, હેમંતભાઈ લાઈન પર આવી ગયા છે.
હા જી, સરસ. જય જિનેન્દ્ર. એક જ મિનિટ, હમ લોગ યે બતા રહે. જય જિનેન્દ્ર, આપ સબકો લંડન મેં સે કોઈ જો મુમુક્ષુ હૈ જિસકો સ્કાઈપ સે લાના હૈ તો આપ બતાવો. ઓર અફ્રીકા સે પ્રફુલભાઈ સબ આ ગયે લગતે હૈ બરાબર. ઓર દુબઈ સે આયે હૈ અપને કોઈ મુમુક્ષુ ઇસ બાર. અચ્છા, તો અભી લંડન સે જૈસે આયેંગે હમ ઉનકો એડ કર લેંગે, લેકિન હમારે પાસ બહોત આઈડી અભી નહીં હૈ, લેકિન આપકે લંડન મેં સે જો ભી મુમુક્ષુ હૈ માલૂમ હૈ તો આપ હમે બતા દેને કા, તો હમ ઉનકો એડ કર લેંગે. અચ્છા, તો અભી હમ શરૂ કરતે આજ કી સેશન કી. ઉસકે પહેલે થોડા ઇન્ફોર્મેશન હૈ, પેજ વાઇઝ ક્યા 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 કરને વાલે હૈ. હેમંતભાઈ અપને સાથ દિનચર્યા કા જો બેન્શ્રી કા થા સ્વાનુભૂતિ દર્શન ઉસમે સે કન્ટિન્યુ હી કરેંગે. તો ઉસકા પેજ નંબર હૈ, પેજ નંબર 266 હૈ, પીડીએફ 278 હૈ, ઓર શાસ્ત્ર મે સે ક્રમાંક નંબર 486. और चेतन भाई समय सर गाथा 17-18 पे लेने वाले हैं.
कयु शास्त्र छे विवेक भाई?
हेमंत भाई इज गोइंग टू टेक ऑन स्वानुभूति दर्शन, पेज नंबर 266 दिनचर्या. और प्रफुल्ल भाई ने बताया है कि गुरुदेव श्री ने समय सर गाथा 17-18 नैरोबी में ली थी और उनके प्रवचन बहुत बढ़िया हुए थे तब. ये हम सब नोट कर लेते हैं. और अभी हेमंत भाई से रिक्वेस्ट करते हैं. हेमंत भाई, आप अपने बहुत ही बिजी स्केड्यूल में से अहमदाबाद से आज हमारे ये सेशन में आए हैं और हमें आगे बात बताने वाले, इसके लिए हम आपका बहुत बहुत आभारी है. जय जिनेन्द्र.
जय जिनेन्द्र.
जय जिनेन्द्र.
आप શરૂ કરવાનું છે?
હા જી.
હેલો.
બધાને જય જય.
હા જી. હા,
આપણે છેલ્લે જયારે ચર્ચા લીધી હતી સ્વાનુભૂતિ દર્શન માંથી, એમાં પૂજ્ય બેનશ્રીને તેમની દિનચર્યા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, તેનો ઉત્તર પણ આપણે થોડોક વાંચ્યો હતો. ફરીથી એ થોડું રીકેપ કરી લઈએ. 266 પાને પૂજ્ય બેનશ્રીનો ઉત્તર છે. એમાં પહેલા પેરેગ્રાફમાં અંતરની વાત કરી છે, બીજા પેરેગ્રાફમાં બહારના વિકલ્પોની ને ક્રિયાની વાત કરી છે. પહેલા તો સુંદર એમને વાત એ કરી કે દિનચર્યામાં, દિન એટલે દરરોજ શું કરવાનું હોય, સાધક આત્માને દરરોજ શું કરે છે અને જેને સાધક થવું છે એવા આત્માર્થી જીવને શું કરવું એનું એમાં માર્ગદર્શન આપણને મળે છે. તો કે અંદરની દિનચર્યા એટલે અંતરની પણતીમાં ખરેખર શું કરવાનું હોય, જેને સ્વભાવ સાધવો છે એને સ્વભાવ સિવાય એના જીવનમાં કાંઈ હોઈ શકે જ નહીં. અને તેથી પણતી તો આત્માની સન્મુખ ઢળી જ ગઈ છે. ઉપયોગ પણ એમાં ત્રણ શબ્દ હતા, આત્મામાં જવું, તેમાં રહેવું અને ધ્યાન કરવું, એટલે ઉપયોગની સ્થિરતા. પણતી તો સ્વભાવ સન્મુખ ઢળી ત્યારે તો સાધક પણ પ્રગટ થયું હતું, હવે ઉપયોગ પણ એ પુરુષાર્થની તીવ્રતા આત્મા તરફ જાય છે, તેમાં રહે છે અને એની સ્થિરતા કરે છે. અને આવી દશામાં જ્યાં વિભાવથી પણ જો ભેદજ્ઞાન થાય છે તો શરીરના લક્ષે દિનચર્યા શું હોય અને કેટલી ઉપેક્ષાથી એમનું વચન છે કે શરીરનું કાર્ય શરીરમાં થાય છે. આપણા માટે પ્રેરણાદાયી માર્ગદર્શક એક વાક્ય છે. આપણને નિરંતર શરીરના લક્ષે શરીરનું કાર્ય કરવા ઈચ્છીએ છીએ. આપણને એવો એક અભિપ્રાય રહી ગયો છે કે શરીરનું ધ્યાન નહીં રાખવું તો શરીર બીમાર થશે, શરીરમાં રોગ આવશે, નુકસાન થશે. ખરેખર જૈન દર્શનના કર્ણાનુયોગના સિદ્ધાંતને પણ આપણે માન્યો નથી, સ્વીકાર્યો નથી કે ઉદયાધીન સંયોગ હોય છે. ગમે તેટલું શરીરનું ધ્યાન રાખીએ, અસાતાનો ઉદય હશે તો રોગ આવ્યા વગર રહેશે જ નહીં. અને એનું લક્ષ નહીં રાખીએ, સાતાનો ઉદય હશે તો નિરોગતા રહ્યા વગર રહેશે જ નહીં. તો આવી શરીરની ઉપેક્ષા જ્ઞાનીઓએ કરી છે કે શરીરનું કાર્ય કોઈ પણ પદાર્થ પ્રણમન કર્યા વગરનો રહેતો જ નથી. તો શરીર અજીવ પૂતગલ જળ છે, એનું કાર્ય પણ થાય છે, પણ એનામાં થાય છે. અને એનાથી મારું કાર્ય તો આત્મા તો એટલે મારું કાર્ય તો પોતાનું કાર્ય કરા કરે છે, પોતે પોતાનું કાર્ય કરે. આવી ભેદજ્ઞાનની ધારા સહિત બહારમાં શું હોય છે, કેવો યોગ હોય છે, કેવો વિકલ્પ હોય છે, એની બીજા પેરેગ્રાફમાં વાત આપણને કરી કે બહારના કાર્યક્રમમાં નિત્ય નિયમ મુજબ પૂર્વે જે જે શાસ્ત્રોનો અભ્યાસ કરેલો છે તેમાંથી જે યાદ આવે તે સવારમાં ફેરવી જાઓ છું. આ પણ આપણે જીવનમાં કરવા જેવું છે. ખાસ ચિંતન સવારના જ્યારે શારીરિક અને માનસિક થાક ઉતરી ગયો હોય ત્યારે એ કરવું, જેને પહેલાના જમાનામાં બ્રહ્મ મુહૂર્ત કહેતા, કે જ્યાં હજી કોઈ દિવસના બીજા વિકલ્પોથી તણતી ચંચલિત ન થઈ હોય, માનસિક શારીરિક બોજો થાક ન હોય એવા સમયે ચિંતન ખાસ કરવું. તુજ ગુરુદેવજી પણ કહે છે આ તત્વ ઓગાળવું પડશે, વાગોળવું પડશે. સાંભળવાની ટેવ તો છે પણ ચિંતન અને મનનની ટેવ હોવી જોઈએ. તે સવારના ફેરવી જાય છે અને એમાં નામ લેખા છે એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે માત્ર દ્રવ્યાનુયોગના અધ્યાત્મ શાસ્ત્ર નહીં પણ ધવલ જે કર્ણાનુયોગ શાસ્ત્ર છે, પંચાધ્યાય છે, મોક્ષશાસ્ત્ર આદિ પણ શાસ્ત્રોનો અભ્યાસ છે, એમાંથી રોજ સવારે એક વાત અને નિયમથી. ક્યારેક આપણે વિચાર કરવા જેવો છે, કદાચ આપણે એક નિયમ લેશો કે દરરોજ સવારના હું અમુક ગાથા બોલીશ, શક્તિઓને યાદ કરીશ, જે ગુરુદેવજી યાદ કરતા, આપણને એની ભાવના પૂર્વક રૂચિપૂર્વક કેટલા દિવસ સ્મરણ ચાલશે? પછી તો શું થશે, ગોખા રૂપે બોલી જશું અને કદાચ વિકલ્પ ક્યાંક દોડતો હશે. પોતાને અંતરંગ રૂચિપૂર્વક જો થશે તો એમાં ઉપયોગપૂર્વક એ કાર્ય થશે અને એનો કાળ પણ નિયમ રહેશે. તો નિયમથી ફેરવી જાઉં છું અને એમાં પણ ગાથા ક્યારેક હોય, ક્યારેક ટીકા અથવા અર્થ કે ભાવરૂપ જે યાદ આવે તે નિયમથી ફેરવે. આ દરરોજનો નિયમ છે. શાસ્ત્ર હાથમાં લઈ શકાય એવી શક્તિ હોય કે ન હોય, ઘણીવાર નબળાઈને કારણે કદાચ શાસ્ત્ર ન પણ લઈ શકાય તો પણ આ સ્વાધ્યાય તો હંમેશા ચાલતો જ હોય. એ સિવાય સવારે નિયમ.
હેલો, મારો એક સવાલ છે કે રુચિ વધારવા શું કરવું આપણે? સ્વાધ્યાય કરવો,
સ્વાધ્યાય ઉપરાંત વિચારણા કરવી, મનન કરવા, અને એનાથી પોતાની રૂચિને બળ મળે છે. સ્વાધ્યાય તો કરવો, વાંચન સાંભળવું, વાંચન, પણ એની સાથે સાથે વિચારણા જો ચાલશે પોતાની તો એને એ રૂચિને આગળ વધવાનું બળ મળે છે. અને એટલું તો સમજી લેવું, એક આત્મના હિત ખાતર સ્વાધ્યાય કરવા જેટલી રુચિ તો પહેલા કેળવવી જ લેવી. રુચિ જુદી જુદી પ્રકાર, ખરેખર તો રુચિ સમ્યક દર્શન થયું તો જ રુચિ કહેવાય છે, પણ પૂર્વ ભૂમિકામાં એટલી રુચિ તો હોવી જોઈએ કે ગમે તે ભોગે હું દરરોજ સ્વાધ્યાય ચિંતન મનન કરીશ. પદ્મનંદી પંચવિસંતી ઉપરના પૂજ્ય ગુરુદેવસિંહના પ્રવચનમાં તો એમ કહે છે કે જે દિવસે સ્વાધ્યાય ન થાય તે દિવસે એટલો ખેદ થવો જોઈએ કે એકનો એક દીકરો 20 વર્ષનો યુવાન હોય અને એ ગુજરી જાય અને જેવો ખેદ થાય એના કરતા અધિક એ ખેદ થવો જોઈએ. એટલો રુચિનો પ્રકાર તો જીવનમાં પહેલા હોવો જ જોઈએ કે મને ખાધા વગર ચાલશે, બીજા વગર ચાલશે, પણ સ્વાધ્યાય ચિંતન આત્મહિત માટે એ કર્યા વગર ચાલશે નહીં. એટલી ભૂમિકા તો પોતાની તૈયારી કરવી જ પડશે. પછી પોતે આગળ ધ્યાન કરે છે, બીજે આખા દિવસમાં ધ્યાન થાય તો જુદું જ, ધ્યાન એટલે ચિંતન અને ચિંતનમાં ક્યારેક ઉપયોગ એ સ્વભાવ તરફ ઢળીને નિરીકલ દશા આવી જાય એ પણ હોય છે. એટલે અહીંયા ધ્યાન એટલે દરરોજ નિરીકલ દશા આવે એવો નિયમ પણ નહીં, પણ સ્વરૂપનું ખેંચાણ એવું રહે છે કે પણતી જેમ સ્વભાવ તરફ ઝૂકી છે તો ઉપયોગને પણ પુરુષાર્થના બળે આત્મ સ્વભાવ તરફ ખેંચી લાવે છે, તો એનું સાચું નિરીકલ શુદ્ધોપયોગ રૂપ ધ્યાન છે. તો દિવસમાં થતું એ બીજું, અને જ્યારે ચિંતનમાં ધ્યાનમાં બેઠા હોય ત્યારે શું થાય છે, પૂર્વભવમાં જોયેલ મહાવિદેયનું સ્મરણ, સિમંદર ભગવાનના દર્શન, એ બધું આત્માના ધ્યાન સાથે થતું હોય છે. અને તે વખતે એમને આહલાદ કેટલો આવશે, આવતો હશે કે જેમનો અત્યારના વીર છે એના
વિકલ્પ જે સમસરણનું ને એ બધું જે ધ્યાનમાં એમને આવતું હતું તો એ સવિકલ્પ ધ્યાન થઈ શકાય ખરું?
એ તો એ બારમાં જે સિમંદર ભગવાનનું સમસરણનું જે ધ્યાન આવે એ તો સવિકલ્પ દશા જ હોય છે. નિરીકલ દશામાં તો પોતાનું ચૈતન્ય ભગવાન આત્મા કે જેમાં ભેદ પણ લક્ષમાં ના આવતા હોય એ તો નિરીકલ દશા છે. આ તો ઉપયોગ આત્માના ચિંતનમાં જાય છે ત્યારે સાથે સાથે આવું સહજ. અને જાતિસ્મરણ જ્યારે સોનગઢમાં ચૈત્રવદ 8-93 થયેલું ત્યારે આવી જ રીતે થયેલું, ગુરુદેવસિંહના પ્રવચન સાંભળીને પોતે ઘરે આવેલા અને ચિંતનમાં બેઠેલા અને ત્યારે જ એ મતિ જ્ઞાનના એક ધારણામાંથી આ જાતિસ્મરણ જ્ઞાન એ થયેલું. પણ એ સ્મરણ આવે ત્યારે તો સવિકલ્પ દશા હોય છે. અને એના પછીનું એક સરસ બીજું એક વાક્ય છે, ચૈતન્યમય જીવન છે આ ખરેખર જ્ઞાનીનું ઓળખાણ છે, જ્ઞાનીનું દિનચર્યા છે, જ્ઞાનીનો કાર્યક્રમ છે. આખો દિવસ જ્ઞાની શું કરતા હોય છે કે જેનું ચૈતન્યમય જીવન છે, હર સમયે પોતાના ચૈતન્યની અધિકતા મુખ્યતા પણતીમાં રહ્યા જ કરતી હોય છે. આપણે આપણા જીવનનો વિચાર કરીએ, આપણા 24 કલાક દિવસના શેમાં જાય છે? સંયોગની અધિકતા છે અને વિભાવની મમતામાં આપણું જીવન ચાલુ જાય છે. સંયોગ અનુકૂળ કેમ રહે એના જ પ્રયત્નમાં રાગ દ્વેષ પુણ્ય પાપ 4 કસાય આદિ વિભાવ આપણે પ્રગટ કરીએ છીએ. જ્યારે જ્ઞાનીનું જીવન કેવું છે, ચૈતન્યમય. ગુરુદેવસિંહની એક સ્તુતિમાં આપણે બોલીએ છીએ, હૈયુ સત સત જ્ઞાન જ્ઞાન ધબકે. આપણને હૃદયના ધબકારા છે એ તો જડમાં છે, જ્ઞાનીની સાધનામય પણતીમાં નિરંતર કોણ યાદ આવે, કોની સાથે વણાયેલી છે, કોને એ સ્પર્શીને પ્રણમતી હોય છે કે ચૈતન્યમય જીવન. એટલું એક સમજી લેવું, વિકલ્પ જુદા જુદા હશે, 12માં યોગ જુદો જુદો હશે, પણ પણતીની ધારા એકરૂપ હોવી જોઈએ. જેને પૈસાનો રસ લાગ્યો છે એ પૈસાની અધિકતા એને ક્યારે હશે, સવાર બપોર સાંજ રાત ક્યારે હશે? અરે રાતના પણ એને સપનામાં પૈસા દેખાતા હશે, કારણ કે એની રુચિમાં પૈસામય જ એ સુખનું કારણ છે માનીને જીવન થઈ ગયું છે. તો અહીંયા તો સુખ ભંડાર આત્મા છે એવો વિશ્વાસ નહીં, એવો તો અનુભવ પૂર્વકનું પ્રણમન થઈ ગયું છે. અને એટલા માટે પ્રત્યક્ષ વેદન પૂર્વક એ નિર્ણય છે એવી નિસંગ દશામાં ચૈતન્યમય જીવન હોય જ, એમાં કોઈ આશ્ચર્ય નથી. આપણે બહિર્મુક્તાથી જ્ઞાનીને એમ જોઈએ છે કે જો જીન મંદિરમાં પૂજા કરવા આવે છે, ગુરુદેશનું પ્રવચનનું શ્રવણ કરે છે, ભક્તિ કરે છે, આહાર લે છે, નિંદ્રા લે છે, આપણે ખરેખર જ્ઞાનીને ઓળખ્યા નથી, સંયોગને ઓળખીએ છીએ. એવી જ રીતે વિકલ્પ જ્ઞાનીના જુદા જુદા છે એને આપણે ઓળખીએ છીએ. ખરેખર જ્ઞાનીનું અસ્તિત્વ ક્યાં છે? અજીવમાં છે, આશ્રવબંધ વિભાવ ભાવમાં છે, કે જ્ઞાનીનું પ્રણમન સંવર નિજા રૂપ મોક્ષ માર્ગ રૂપે છે? અને એ જ ખરેખર સંવર નિજરા મોક્ષમાં. એટલા માટે ખરેખર જ્ઞાનીને આ દ્રષ્ટિએ આપણે ઓળખવા પડશે. કોઈ પણ પૂછે તમારા ગુરુદેવ કેવા હતા, પૂજ્યબેનશી કેવા હતા, આપણો જવાબ ક્યાંથી શરૂ થશે? કે ગુરુદેવનો જન્મ ઉમરાળામાં થયો હતો, માતા ઉજમબા હતા, પિતા મોતીચંદભાઈ, પછી જે કાંઈ કહીએ 91 વર્ષની. ખરેખર એ જ્ઞાનીનું વર્ણન નથી, એ બાયના સંયોગ રૂપે અજીવ તત્વનું વર્ણન. એવી જ રીતે ગુરુદેવસિંહને કરુણા બુદ્ધિ હતી, ભવ્ય જીવ આત્માનું પામે એવી નિષ્કારણ કરુણા હતી. આપણે કોને ઓળખો છે? આશ્રવબંધ તત્વને ઓળખ્યા છે. જ્ઞાની જેમાં રહ્યા છે એવા સંવર નિજરા તત્વને આપણે એ સહિત જ્ઞાનીને ઓળખ્યા નથી. તો એ માટે અહીંયા કહે છે ચૈતન્યમય જીવન છે. અને આવી અંતર્મુખપણતીને ઓળખવા માટે આપણે પણ થોડાક વિભાવથી, સંયોગથી થોડું ભેદજ્ઞાન કરશું તો જ્ઞાનીની અંતરંગપણતીની ઝલક ઝાંખી થોડી ઘણી પણ આપણને આવશે. અને ખરેખર તો જે જ્ઞાનીને અંતરંગથી ઓળખે છે એ પોતે પણ અલ્પકાળમાં જ્ઞાની થયા વગર રહેશે નહીં. તો આવું ચૈતન્યમય જીવન છે. અને એ સમયે કદાચ બાયમાં પ્રતિકૂળતાએ દર્દ આવે તો ઉલટાનું ધ્યાન વધારે ચાલતું હોય છે. એ તો વચનામૃતમાં પણ પૂજ્યબેનશ્રીએ કહ્યું છે કે ઉપસર્ગ પરિસ સમયે મુનિરાજ ઉલટાના સ્વભાવ તરફની ઉગ્રતાએ પુરસાદ કરીને સ્થિર થાય છે. જેમ બારમાં તકલીફ દેખાય તો બાળક શું કરે છે? માતાને વધારે જોરથી એ વળગે છે, પકડે છે. કારણ કે એ બાળકને એક આધાર રૂપે માતા દેખાય છે. એટલે કોઈ પણ તકલીફ સમયે પ્રતિકૂળ
ગુરુદેવને અંતરંગથી ઓળખીને ઓળખીએ તો આપણને આપણો આત્મા પણ ઓળખાય છે, એનું જરા વિસ્તારથી કહેશો?
એટલે જ્ઞાનીની અંતરંગ પણથી કોઈ પણ ઉદય પ્રસંગે અથવા વિભાવના પરિણામ વખતે એની પણથી છૂટી ચાલે છે. એનાથી ભેદના નિરંતર વર્તી રહીને સ્વભાવ તરફ ઝૂકે છે. એવી જ્ઞાની પણતીનો યથાર્થ જ્યાં સ્વીકાર આવશે એ રીતે જ્ઞાનીની મહિમા આવશે તો આપણને પણ આપણા સ્વભાવની મહિમા લાગશે, સંયોગ વિભાવની તુચ્છતા લાગશે. તો હવે ઉપયોગને બહાર રહેવાનો કોઈ અવસર જ નહીં રહે. આપણી શ્રદ્ધાએ વિભાવને ટેકો આપ્યો છે અને એટલા માટે આપણી પણતી રાગ જ ઉત્પન્ન કર્યા કરે છે અને પર સન્મુખતા જ રહે છે. અને જ્યાં શ્રદ્ધાએ એને ટેકો બાયથી વિભાવ અને સંયોગ તરફથી ખેંચીને સ્વભાવ તરફ ઢળે છે તે પણથી સ્વભાવ તરફ ઝીકા વગર રહેતી નથી. અને એ જ્ઞાનીની દશા જઈને આપણને આપણા સ્વભાવની મહિમા આવે. અને તો નિયમ છે, જેને જેની મહિમા આવે તે તરફ વલણ ઝુકાવ થયા વગર રહેશે નહીં. સાધક દશામાં સવિકલ્પ દશા વખતે પણ નિર્મળ પણથી હોય છે કે નથી હોતી? કારણ કે બે ધારા એક સાથે ન હોય, કર્મ ધારા અને જ્ઞાન ધારા સાથે ન હોય તો એ સાધક દશા જ નહીં હોય. એ અસ્થિરતાને કારણે એ રાગાદી ઉત્પન્ન થાય છે. પણ તે સમયે શ્રદ્ધાનું બળ છે અને જ્ઞાનમાં ભેદજ્ઞાનની ધારા છે. શ્રદ્ધા તો પૂર્ણપણે હું આત્મા જ છું, એક અંશ પણ વિભાવનો મારો નથી એવું શ્રદ્ધાનું પૂર્ણપણે પ્રણમન ચાલે છે અને તે જ વખતે જ્ઞાન માં પણ
એ જ્યારે કર્મધારા અને જ્ઞાન ધારા ચાલતી હોય છે જ્ઞાની ને એ વખતે પુરુષાર્થ એમનો જ્ઞાન ધારા ઉપર હોય છે ખરો.
પુરુષાર્થ જેટલો ચાલે છે એટલો જ્ઞાન ધારાની પ્રગટતા છે અને જેટલો પુરુષાર્થ ની ઓછત છે એટલો ચારિત્ર માં રાગ ઉભો થાય છે. જેટલો પુરુષાર્થ સ્વભાવ સન્મુખ છે એટલી તો જ્ઞાન ધારા એટલે કે વિસ્તારતા થઈ છે અને હજી પુરુષાર્થ ની પૂર્ણતા નથી. શ્રદ્ધા નો પુરુષાર્થ થઈ ગયો છે, ચારિત્ર નો પુરુષાર્થ પૂરો નથી થયો એટલે એમની પ્રણતિમાં હજી અસ્થિરતાનો રાગ ઉભો થાય છે.
મારું એમ માનવું હતું કે આપણી પરિણતિ જે થઈ રહી છે એ વિકલ્પ વાળી છે કે વિકલ્પ વગરની છે એના પર પણ જો લક્ષ છોડી દઈએ તો એ વિકલ્પ એની મેસેજ એક બાજુ પર ખસી જાય છે.
પહેલું તો એક વાત છે, પોતાની પરિણતિનો પહેલા સ્વીકાર થવો જોઈએ કે મારી પરિણતિમાં શું ભજે છે અને તો પછી એનાથી ઉપાય તરીકે આપણે એનું લક્ષ છોડવાનું છે. પણ જ્યાં સુધી પોતાના પરિણતિમાં વિભાવ થઈ રહ્યો છે કે આકુતા છે દુઃખ છે એવો પણ સ્વીકાર નહીં થાય તો રહિત થવાનો અવસર નથી. સ્વીકાર કર્યા પછી એના નાશના ઉપાય માટે એનું લક્ષ છોડવું છે અને પરિણતિનું નહીં ગુણ ભેદનું પણ લક્ષ છોડવું છે. તો પહેલા આવો એને ખ્યાલ હોવો જોઈએ અને એ શરૂઆતમાં પોતાની પરિણતિમાં એ અત્યારના વિકલ્પ છે પણ વિકલ્પના કાળે પણ વિકલ્પથી રહિત થવાની એની ભાવના છે એની એને ઉગ્રતા રહ્યા કરે છે તો એનાથી પુરુષાર્થ જાગ્રત થઈને ભેદજ્ઞાન કરીને સ્વભાવ તરફ ઢળી શકે છે.
હેમંતભાઈ એક પ્રશ્ન છે કે આપણે જે નવતત્વની પરિપાટી છે એમાં જે ભલે હમણાં અજ્ઞાનીને સંવર મોક્ષ સંવર નિદ્રા અને મોક્ષ નથી પણ તે સિવાયની જે પરિણતિ છે બધી કે આશો બંધ પુણ્ય પાપ વગેરે એ બધામાં આપણે જો એ આપણી બધી ફિલિંગ્સ છે સંવેદન છે એના પર ઊભા રહીને એને વર્કશોપ બનાવીને આપણે આત્માથી નજીક જઈ શકીએ કે નહીં.
પુણ્ય પાપ આશરો બંધમાં ઉભા રહીને નહીં તે સમયે થતી જ્ઞાનની પરિણતિમાં આખો ભેદજ્ઞાનનો પ્રયત્ન થાય છે. એક બહુ સમજી લેવું ગુરુદેવશ્રીના કોઈને સાંભળ્યો તો એકવાર મોક્ષ માર્ગ પ્રકાશક ઉપરના પ્રવચનમાં સુંદર લીધું. પ્રયત્ન વિકલ્પના કાળે છે પણ વિકલ્પથી નથી. જ્યારે પણ એ આત્મપ્રાપ્તિનો પ્રયત્ન કરશે ત્યારે કુદરતી સહજપણે તીવ્ર કસાઈમાંથી મંદ કસાઈ થશે પણ જે આખો ઉપાડ થાય છે પ્રયત્ન થાય છે એ ક્યારે વિકલ્પથી નહીં થાય એ વિકલ્પના કાળે હશે. વિકલ્પના કાળે જ્ઞાનમાં આખો ઉપાડ ભેદજ્ઞાનનો થાય કારણ કે જેનાથી જુદા પડું છે એમાં ઉભા રહીને કેદી કામ થશે એ હશે એ કાળે હશે અને એટલું તો નક્કી છે. વેદજ્ઞાન કોના વચ્ચે હોય જે રાગાદી ભાવ વયા ગયા છૂટી જાય પછી એનાથી ભેદજ્ઞાન કરવું છે કે રાગના કાળે બે એ ભાવ બે હોવા જોઈએ. ભેદ એટલે ભિન્નતા તો એમાં નેચરલી બે ભાવ તો મિનિમમ હશે જ અને બે વર્તમાન વર્તતા ભિન્ન લક્ષણવાળા ભાવો વચ્ચે ભેદજ્ઞાન કરાય છે. રાગનો અભાવ થઈ ગયા પછી રાગથી શું ભેદજ્ઞાન કરવું તો રાગનો કાળ છે જ્ઞાનનું બળ છે અને એ જ્ઞાનના બળમાં અને એ તો આપણે ભૂલ કરીએ છીએ કે વિકલ્પનો કાળ છે એટલે વિકલ્પથી થાય છે. જેમ કાર્ય થાય ત્યારે નિમિત્તની હાજરી છે પણ નિમિત્તથી થાય છે એમ નથી. એમ જ્યારે આત્મ આરાધનાનો આપણે પુરુષાર્થ પ્રયત્ન ઉપડે છે ત્યારે એ પૂર્વ ભૂમિકામાં વિકલ્પનો કાળ હોય છે પણ વિકલ્પના કાળે વિકલ્પથી નહીં વિકલ્પથી છૂટા પડતા આપણો આખો પ્રયત્ન થતો હોય છે.
બરાબર,
તો આપણે આગળ ચાલીએ. પૂજ્ય બેનશ્રી કહે છે દર્દ આવે ત્યારે એ ધ્યાન વધારે ચાલતું હોય છે અને બહારથી ઉપયોગ છૂટીને અંદર ધ્યાનની એકાગ્રતા થાય છે. અને કોઈ પણ જ્ઞાનીના જીવનમાં આવું સહજ હોય જ છે કે જ્યારે પણ બાયમાં પ્રતિકૂળ સંયોગો હોય છે ત્યારે તો ઉલટાની પણતીની ઉગ્રતા થતી હોય છે. અને એ રીતે કૃપાળુ દેવે એક વાક્ય લખ્યું છે, આ જીવને પ્રતિકૂળતા મળવી એ સંસારથી તરવા બરાબર છે. આપણને પ્રતિકૂળતાનો ભય છે અને મુનિરાજ આદિત્ય તો જ્યાં પ્રતિકૂળતા હોય એવા યોગમાં જતા હોય છે. જે ભક્તિમાં એમાં આવે છે કે જ્યારે શિયાળો હોય ત્યારે નદીના કિનારે હોય જ્યાં વધારે ઠંડી લાગે, ઉનાળો હોય તો પર્વતની ટોચ ઉપર અને ત્યાં પણ ક્યાં એ ઉઘાડી શિલા હોય ત્યાં એ ધ્યાન કરતા હોય, પોતાની પણતીની ચકાસણી કરે છે. એમાં હઠ નથી. દુનિયામાં બીજા લોકો હઠ કરતા હોય છે કે ભાઈ આપણે બધી જટા વધારો ને ભિખારીઓ ને, અહીંયા જ્ઞાનીઓ અથવા મુનિરાજ હઠ નથી પણ સ્વરૂપની એટલી અધિકતા કરું છું કે મને સંયોગની પણ ઉપેક્ષા થતી હોય છે. હઠમાં આકૃતા ઉત્પન્ન થાય છે અને આવા સહજ પુરુષાર્થમાં આનંદની છોળો ઉછળતી હોય છે. તો એ એવી દશામાં જ્ઞાનીઓ પોતાનો મારો ઉગ્ર અવલંબન અનુકૂળતામાં આપણે બધા માનીએ છીએ કે મને બહુ આવડી ગયું, સમજાઈ ગયું, ઘણા તો એમ પણ આપણે કહીએ કે મને સંસ્કાર પડી ગયા છે. અરે ભાઈ, સંસ્કાર પડ્યા છે એનું એકવાર ટેસ્ટિંગ કરવું હોય તો કાંઈક સહેજ પ્રતિકૂળતા આવે છે તો કેમ આકુલિત થઈ જઈએ છીએ. તો કહેતા હતા સંસ્કાર પડ્યા છે અને આ ભવના સંસ્કાર આ ભવમાં જો કામ ન આવે તો આવતા ભવે મને કામ આવશે એવા કોઈ ભ્રાંતિમાં રહેવા જેવું નથી. તો પ્રતિકૂળતાના યોગમાં જ્ઞાનીને અંદરની એકાગ્રતા વધારે થાય છે, અંદરમાં નિરીકલ ધ્યાન થાય છે. અને આ શેના કારણે થયું છે? પ્રતિકૂળતા વખતે પણ પુરુષાર્થની ઉગ્રતા કેમ થઈ? સહજ જ્ઞાતા ધારાની સાધનાનું આ ફળ છે. ફરીથી શબ્દ છે, જ્ઞાતા ધારા કેવી છે? સહજ છે. સ્વભાવ પણતી હંમેશા સહજ હોય છે, વિકલ્પ કૃત્રિમ હોય છે. વચનામૃતમાં પણ શરૂઆતમાં એક બોલ આવે છે કે જ્ઞાનીને સમયે સમયે ગોખવું પડતું નથી. દ્રષ્ટાંત રૂપે જ્ઞાની ભોજન કરવા બેઠા હોય ત્યારે એવું ગોખે નહીં, વિકલ્પ ન કરે કે હું ખાઈ શકતો નથી, આ મોઢાની ક્રિયાને ભોજન મારાથી ભિન્ન છે. સહજ પણતીને યાદ શું કરવું પડે? અને યાદ કરવું પડે તો સમજી લેવું સહજ પણતી જ નથી. એક કૃત્રિમતાએ આ શરીરનું કોઈ નામ આપ્યું છે નાનપણમાં, એ કેવું સહજ રૂપે થઈ ગયું? કોઈ દી યાદ કરવું પડ્યું છે કે મારું નામ આ છે? તો એ અહીંયા એક કૃત્રિમતાએ આપેલા જ્ઞાનને પણ આપણે એટલી સહજતા છે કે કોઈ દી યાદ કરવું પડ્યું નથી. અને છતાં અડધી રાત્રે ઊંઘમાં ભર ઊંઘમાં હોઈએ અને કોઈ બોલાવે તો ઊભા થઈ જાય. જ્યારે જ્ઞાનીની પણતી તો અનુભવપૂર્વક સહજ જ્ઞાતા ધારા, જ્ઞાયક સ્વભાવને સ્પર્શીને પ્રગટ થયેલી ધારા એ કેવી છે? કે જેને વિકલ્પની પણ સાપેક્ષતા નથી. જેને નિયમસારમાં બીજી ગાથામાં પરમ નિરપેક્ષ શબ્દ વાપર્યો છે. મોક્ષ માર્ગ કેવો હોય છે? એ મોક્ષ માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનું કારણ છે. સાપેક્ષતામાં ક્યારે પણ મોક્ષ માર્ગ પ્રગટ થવાનો નથી. બાય શરીરની આદિની સાપેક્ષતા તો નહીં પણ નિર્મળ પણતીને રાગાદી વિભાવની પણ સાપેક્ષતા હોતી નથી. તો આવી સહજ જ્ઞાતા ધારાની જીવનમાં નિરંતર જ્ઞાનીએ સાધના કરી છે તો એનું એવું ફળ છે કે ગમે તે પ્રસંગમાં, ગમે તેવા ઉદય પ્રસંગે એ જ્ઞાતા ધારા આવીને ઉભી રહે છે. જેમ એક સાચો મિત્ર છે
આ સાંભળીને એમ થાય કે સહજ ધારાથી તો ઠીક પણ સુખ ભાવની ધારાથી બી બહુ દૂર છીએ અમે તો.
જો એનો એક વિચારણા કરવી છે, સુખ ભાવની ધારા યોગ જુદા જુદા હોય ક્યારેક અશુભ ભાવમાં આવી શકાતું હોય, પણ આપણી ભાવના ઉગ્રતા એવી રહેવી જોઈએ કે શુભ અને અશુભ બે પણ પણતી વખતે અથવા તો અનુકૂળ પ્રતિકૂળ સાતા સાતા ના ઉદય પ્રસંગે મારે એનાથી ભીન રહેવું છે, એ ભાવનાનું બળ વારંવાર નિરંતર રહેવું જોઈએ. એટલું નિશ્ચિત છે, ભાવનાની પાછળ પુરુષાર્થની જાગૃતિ છે અને પુરુષાર્થી કાર્યની સિદ્ધિ થયા વગર રહેશે નહીં. બહારનું કાર્ય તો ઉદયાધીન થવાનું છે અને અંતરનું કાર્ય છે પુરુષાર્થાધીન છે, અને એ પુરુષાર્થ કોની પાછળ જાગરે છે? ભાવનાની પાછળ. તો આપણને આપણી ભાવનાની નિરંતર ધારા વૃદ્ધિ રહે એ પ્રયત્ન કરવો. નથી થયું, નથી થતું એનો ખેદ રહે છે, પણ એટલો ખેદ ન કરો કે આપણે નિરાશામાં જઈને માર્ગનો પ્રયત્ન છોડી દઈએ. એ પણ એક માર્ગદર્શન વચનામૃતમાં પૂજ્ય બેન શ્રી કીધું, મૂંઝવણ તો થશે પણ મૂંઝવણમાંથી માર્ગ કાઢજે. મૂંઝવણમાં મૂંડાઈ જઈને માર્ગનો પ્રયત્ન જ ક્યારેય નહીં છોડી દેતો હતો. તો જ્ઞાનીનું જીવન જ સાધનામય નિરંતર હોય છે. અને સાધના એટલે શું? સહજ જ્ઞાતા ધારાની પણતી નિરંતર ટકી રહે, એમાં વૃદ્ધિ થાય, અને એ સાધનાના ફળમાં ગમે તે પ્રસંગમાં એ બધાથી નિરાલા રહેતા હોય છે. જેમ પાણી ઉપર તેલનું બિંદુ હોય છે પણ એ છૂટું રહેતું હોય છે, એ પાણીમય થતું નથી, એમ ઉદય પ્રસંગમાં વિકલ્પના કાળમાં જ્ઞાની એ નિરાલા રહેતા હોય છે. હવે એના પછીનો પેરેગ્રાફ શરૂ કરીએ. આત્માનો સ્વભાવ સફળ પ્રકાશક છે, અને તેથી શું થાય છે કે ઉપયોગ બહાર હોય તો પણ અંદરનું કાર્ય તો ચાલ્યા જ કરે છે. આખો ઉપયોગ અને પણતી બહિર્મુખ તરફ નથી વહે જતો. જેમ પતંગ ઉડાડે ત્યારે દોર હાથમાં હોય છે, અને તેથી એ પતંગ છે એ મર્યાદામાં રહેતી હોય છે, એમ અંતરંગમાં પણતી સ્વભાવ તરફ ઢળી છે તો ઉપયોગ એ મર્યાદામાં રહેતો હોય છે. ઉપયોગ જો સ્વભાવ તરફ ઢળી જશે તો એ ચારિત્રનો પુરુષાર્થ થઈ શ્રેણી માંડીને કેવળ દાન લેશે, અને જેમ ઉપયોગ બહિર્મુખ છે એમ પણતી પણ જો બહિર્મુખ ગઈ તો બહિરાત્મ પણું થઈ જશે. તો એ જ્ઞાનીના જીવનમાં પણતી નિરંતર સ્વભાવ સન્મુખ રહ્યા કરે છે અને પુરુષાર્થ પ્રમાણે ઉપયોગ બારે છે. પુરુષાર્થની ઉગ્રતા થાય તો અંતર સન્મુખ થઈ નિરીકલ દશા થતી હોય છે. તો ઉપયોગ બહાર હોય તો પણ અંદરનું એટલે કે ભેદજ્ઞાનનું કાર્ય તો ચાલ્યા જ કરે છે.
પરિણતિ અને ઉપયોગ હોય એવી પરિણતિ હોય, પરિણતિ હોય ઉપયોગ હોય, કે કેવી રીતે હોય?
જ્ઞાનમાં આવા ભેદ પડતા હોય છે, શ્રદ્ધામાં આવા ભેદ પડતા નથી. જ્ઞાનમાં આવા ઉપયોગ અને પણતિ એવા ભેદ પડતા હોય છે. ચારિત્રમાં પણ આપણે કહીએ છીએ શુદ્ધો ઉપયોગ અને ચારિત્રની પણતી. ઉપયોગ એ જ્ઞાનના જ બે ભેદ તરીકે છે, દર્શનમાં પણ મુખ્યપણે જ્ઞાનમાં છે. જેવી રીતે જ્ઞાની સવિકલ્પ દશામાં છે તો ઉપયોગ તો બહિર્મુક્તામાં છે, પણ તે સમયે પણતી અંદર કામ કરે છે કે નથી કરતું? કે આપણી જેમ ટોટલી બહિર્મુક્તા જેમને વર્તી રહી છે, અંદર પણતી તો કામ કરતી જ હોવી જોઈએ, નહીતર એ શુદ્ધતા વિતરાગતા તે સમય ક્યાંથી આવી? એટલે જ્ઞાનમાં એવા બે ભાવ પડતા હોય છે, ઉપયોગ બહિર્મુખતા હોય છે ત્યારે બીજી જેટલી શુદ્ધતાની પણતી પ્રગટ થઈ છે એટલી એની પણતી લબ્ધ રૂપે પણતી રૂપે કામ કરતી હોય છે. આપણને પણ ક્યારેક બારમાં વિચાર કરતા હોય છે, નાટક એક કોઈ કરે છે, એક્ટર નાટક કરે છે, રાજાનો વેશ લે છે, ક્યારેક ભિખારીનો વેશ લે છે, તો બે વખતે ડાયલોગ તો એના બોલે છે અને છતાં અંદરમાં શું છે? આંધળા વખતે ગરીબ વખતે હું ગરીબ થઈ ગયો એવું માને છે કે હું એક અભિનેતા છું એવું પોતાનો ભાવ નિરંતર ચાલુ છે. મારું નામ આ છે, હું મનુષ્ય છું, એ અંદરમાં ધારા ચાલુ છે. તો એ અંદરમાં ધારા ચાલુ છે.
હેમંતભાઈ, અભિપ્રાયમાં આપણે આ મિથ્યાત્વ અવસ્થામાં પણ અભિપ્રાયમાં તો એમ જ રખાય ને કે હું શુદ્ધાત્મા છું, પણ જે પરિણીતિ હોય પણ અંદર તો નિરંતર આપણે અભિપ્રાયમાં તો એ રખાય ને કે હું શુદ્ધાત્મા છું,
એ અભિપ્રાયની વાત છે. અને ચારિત્રમાં વિકલ્પ હોય, ચારિત્રના વિકલ્પની પ્રતિમાં ખાવા પીવાનું દુકાનના વેપાર ધંધાના હોય, પણ તે સમયે પણ આપણી જે દશા છે હજી એક વિકલ્પાત્મક. જ્ઞાનીને તો આવું પ્રત્યક્ષ ભેદનાનું પ્રણમન થઈ રહ્યું છે એની વાત છે, આપણે હજી એક ભાવનાત્મક વિકલ્પાત્મક કરતા હોય, અને એ પણ થઈ શકે છે. હર સમયે આપણને એ બહારના વખતે પણ આ હું જુદો છું એ ભાવના નિરંતર રહેતી જ હોય છે. બે ધારાના ઘણા દ્રષ્ટાંતો મળી શકે છે. જેવી રીતે આપણે કોઈ તૈયાર થઈને બેઠા છે બહાર જવા માટે, સડનલી કોઈ ગેસ્ટ આવે છે, આપણે એને શું કહેશું? બહાર ભાગી જાઓ, વયા જાઓ, મારે બહાર જાઓ, એવું કહેશું કે રિસ્પેક્ટ ખાતર એમ કહેશું કે તમે આવ્યા છો, ઘણા વખતે આવ્યા, બેસો, કરો? ભાષા તો આવી બોલાતી હોય, અંદરમાં શું હોય છે કે જલ્દી જાય તો સારું. એવી રીતે જ્ઞાનીને સારા રૂપે છે, આપણે ભાવના રૂપે કરવું છે કે ગમે તેવા વિકલ્પના પ્રસંગોમાં પણ હું જ્ઞાયક છું, હું બધાથી જુદો એકરૂપ પરમાત્મા છું, એવી ભાવના વિકલ્પાત્મક રૂપે કરવી, પ્રયત્ન કરવો, એ અત્યારના આપણે કરવા જેવું. અને એ જ આગળ જ્ઞાયકની અધિકતા વધતી જશે તો તે ભૂમિકાના વિકલ્પો ગૌણ થશે અને પુરુષાર્થની ઉગ્રતા એ ભેદનામ થયા વગર એ રહેશે
નહીં.
અહીંયા તો પૂજ્ય બેનસી પોતાની વાત કરે છે અનુભવ પૂર્વકની, કે ઉપયોગ બહાર હોય તો પણ અંદરનું કાર્ય, એટલે કે અંદરમાં ભેદ જ્ઞાન કે એ ઉદય, સંયોગો કે વિકલ્પ, ત્રણેય લઈ લેવા. નો કર્મ, સંયોગો એ નો કર્મ છે, ઉદય છે એ દ્રઢ કર્મ છે, અને તે વખતનો અસ્થિરતાનો રાગ એ ભાવ, ત્રણેયથી જુદો હું એક જ્ઞાયક ભાવ છું, એ અંદરનું કાર્ય તો ચાલ્યા જ કરે છે. અને આવી ધારાને બહારના સંયોગો કે વેદના કે શરીર એ આત્માને રોકતા નથી, રોકી શકતા નથી. રુચિને કોઈ જ રોકી શકે એમ છે જ નહીં, રુચિ હોવી જોઈએ. પૈસાની રુચિ છે તો ભીખા તરસ્યા હોય, ઠંડી ગરમી હોય તો પણ પૈસા કમાવાનો મહેનત કરે છે કે નહીં?
હેમંતભાઈ,
પાયામાં સૌથી પહેલી, હાજી,
આપણે જે પરિણતિની વાત કરી તો સામાન્ય જીવ માટે પરિણતિ એટલે એનો અંતરંગ અભિપ્રાય, ધારારૂપ અંતરંગ અભિપ્રાય એમ લઈ શકાય?
પરિણતિ એટલે એક સામાન્ય ધારણા છે, ક્ષમતા છે, એની સાથે સાથે એક ભાવના રહ્યા કરે અંદર. પરિણતિ એટલે ક્ષમતા છે એક ધારણા, પણ છતાં એક અંદર એક ભાવના એક બહુ જુદી વાત છે. એટલું સમજી લઉં, ક્ષોભસમ ઓછો વધતો હોય એની ચિંતા ન કરવી, પણ અંદર એક મારે આ માર્ગે જવું છે, આત્મહિત કરવું છે, શરીર અને વિભાવ ભાવથી ભેદનાન કરવું, એવી એક અંદરમાં ભાવના રહેવી જોઈએ. એ પોતાની પણતીમાં એ તરફની એક ઝુકાવ ધારા એ આખી પણતી છે. ક્ષોભસમ તો ઘણાને ઓછો વધતો હોય અને એટલું નક્કી છે. જેમ કોઈ મોક્ષ માર્ગમાં કોણ આગળ વધશે, અધિક ક્ષોભસમ વાળો કે હિમ ક્ષોભસમ વાળો? આપણને સંગની પચેન્દ્રી પણ તો પ્રગટ થઈ ગયું છે, આત્માની પ્રાપ્તિ માટેનો એ પાત્રતા યોગ્યતા તો થઈ ગઈ છે. બાયમાં અધિક ક્ષોભસમ હોય તો જલ્દી કરશે, ઓછો ક્ષોભસમ હોય, શ્રી ભૂતિ મુનિરાજ હતા, ચાર શબ્દો પણ યાદ નહોતા રહેતા, મા તુષ અને મા રુષ, એ ચાર શબ્દો પણ યાદ નહોતા રહેતા, અને છતાં રુચિના બળે પુરુષાર્થથી કામ કરી લીધું. અને અગિયારંગ ભણનારો પણ ધારણા જ્ઞાન ક્ષોભસમ જ્ઞાન અધિક છે, પણ રુચિનો અભાવ છે તો કામ કરતા નથી. એક એ પણ એક સિદ્ધાંત નિયમ સમજી લેવો, મોક્ષ માર્ગમાં કોનું કામ છે, સ્વાલંબી પરિણામ કે પરાલંબી પરિણામ? ધારણા જ્ઞાન પણ એક પરલક્ષી પરાલંબી ભાવ છે, જેમ રાગ પણ પરાલંબી ભાવ છે. કોઈ પણ રાગ શુભ કે અશુભ એ કેવો હશે? સ્વાવલંબે થયેલો છે કે પરાવલંબે થયેલો છે? પરાલંબી. એવી જ રીતે ક્ષોભસમ ધારણા જ્ઞાન પણ કેવું છે કે પરાલંબી છે. મોક્ષ માર્ગમાં પરાલંબી કોઈ પણ ભાવનું કામ નથી. કોઈને હોય તો હો, બારંગનું જ્ઞાન હો તો હો, પણ ઈ છે અને એટલા માટે ઈ છે તો કાર્ય થશે એવું નથી. અને એટલા માટે અવધિ અને મન પર્ય જ્ઞાન પણ જરૂરી નથી. કેવળ જ્ઞાન માટે શ્રુત જ્ઞાન થી કામ થઈ શકે એવું છે. જુદી વાત છે, અંદર ની એક ભાવના નો પ્રકાર એક જુદો છે, એ ખ્યાલ માં રાખો.
હેમંતભાઈ, ગયા વીકમાં તમે કહ્યું હતું, એમાં એક બે ક્વેશ્ચન છે કે તમે એમ કહ્યું કે બે પર્યાય વચ્ચે અન્યોનો અભાવ કયો, અને બીજું તમે પર્યાય કેવી રીતે ઓતપ્રોત થાય છે તે ફરીથી સમજાવશો.
આપણે ચાર અભાવ છે, એમાં પ્રાગભાવ અને પ્રધંસાભાવ, એ જે છે અન્યોન અભાવ છે, અત્યંત અભાવ, એ તો બે દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે. પૂજગલની જે બે વર્તમાન એમાં અન્યોન છે, પણ એક જ દ્રવ્યમાં પ્રાગભાવ અને પ્રધંસાભાવ એ બે પર્યાય વચ્ચેનો અભાવ છે. એ એક પર્યાયની એક એક સ્વતંત્રતા દેખા, પણ અનુભૂતિના કાળે આ દ્રવ્ય છે આ પર્યાય છે એવો ભેદ રહેતો નથી. અને એ અપેક્ષાએ પર્યાય દ્રવ્યમાં તન્મય થાય છે, એકાકાર થાય છે, તદ્રુપ થાય છે એમ પણ કહેવામાં આવે છે. અને છતાં તે સમયે પણ દ્રવ્ય દ્રવ્ય રૂપે છે, પર્યાય પર્યાય રૂપે છે. વસ્તુ અનેકાંત સ્વરૂપ છે, અને અનેકાંત સ્વરૂપ એનું નામ કહેવાય કે જેમાં નિત્યપણું પણ છે, અનિત્યપણું પણ છે, એકપણું પણ છે, અનેકપણું. તો એ રહે છે, ધર્મ તો રહે છે, પણ એનો ભેદ ભૂલાઈ જવાય છે, ભેદને ચૂકી જાય છે. એ અપેક્ષામાં એકાકાર, તન્મય, તદ્રુપ એમાં ડૂબી ગઈ એમ પણ શબ્દ પ્રયોગ કરવામાં આવતો હોય છે.
આગળ
વધીએ આપણે. એટલે વસ્તુના અભેદપણાને જ મુખ્ય કરે છે, તો જ સાધક દશાને વિકલ્પ મટવાનો છે. સમયસારની એના માટે સાતમી ગાથા વાંચી લેવી, અને એમાં પણ ખાસ ગુરુદેવસિંહનું પ્રવચન ભાવાર્થના બીજા પેરેગ્રાફ ઉપર છે કે છઠ્ઠી ગાથામાં તો પ્રમત અપ્રમત એ પર્યાયના ભેદ છોડાવ્યા, અને સાતમી ગાથામાં જે એમાં ગુણો છે જ્ઞાન દર્શન ચારિત્ર એ ગુણ ભેદ પણ છોડાવ્યા. કારણ કે વસ્તુ ભેદાભેદ સ્વરૂપ હોવા છતાં છદમસ્ત રાગી પ્રાણી છે, એ જ્યાં સુધી એનું લક્ષ ભેદ ઉપર હશે ત્યાં સુધી વિકલ્પ થશે, નિરિકલ્પ દશા થશે નહીં. માટે અભેદને મુખ્ય કરાવે છે અને ભેદને ગૌણ કરવામાં આવે છે. જેને બીજી ભાષામાં અભેદ તે નિશ્ચય, ભેદ તે વેવા, જેનાથી મારું પ્રયોજન સિદ્ધ થાય છે એને હું નિશ્ચય કહું છું, અને જેના લક્ષ્ય મારું પ્રયોજન ન થતું તેવા ભેદને, ગુણ ભેદને પણ એ વ્યવહાર કહેવામાં આવે છે. તો આગળ કે બહારના સંયોગો, વેદના કે શરીર એ આત્માને રોકતા નથી, પણ સહજપણે, શબ્દ ફરીથી છે, સહજપણે એટલે અહીંયા શું, વગર પુરુષાર્થે, વગર પ્રયત્ને, અહીંયા સહજપણે એટલે પુરુષાર્થનો નિષેધ નથી, પણ તે સમયે કોઈ શબ્દની કે વિકલ્પની મદદ સહાય નથી. ઘણા સહજપણાનો અર્થ એમ ન કરવો કે સહજ એટલે એની મેળે થઈ જશે, જેને કોઈ બીજી ભાષા કોઈ એના ક્રમબદ્ધમાં હશે તો થઈ જશે. ભાઈ, સહજપણું એ વિકલ્પને અભાવ સૂચક છે, તે સમયના પુરુષાર્થનો અભાવ નહીં. ક્યારે પણ ક્રમબદ્ધ પુરુષાર્થનો નિષેધ ન કરે, ક્રમબદ્ધ છે કરતા બુદ્ધિનો નિષેધ કરે, અને પુરુષાર્થ છે એ ક્યારેય ક્રમબદ્ધનો નિષેધ ન કરે, ક્રમબદ્ધ ના બાને પ્રમાદ નો નિષેધ કરે છે. તો અહીંયા જે સહજપણે લખ્યું છે, પણથી સહજપણે, એટલે કોઈ પણ ની મદદ વગર, સહાય વગર, સ્વયંના પુરુષાર્થી એ વારંવાર અંતરમાં જાય છે. ઉપયોગ હવે ઉપયોગવાન એવા આત્મા તરફ એ ઢળતી જાય છે. પણથી તો છે જ, પણ હવે ઉપયોગ પણ જેટલો પોતાનો પુરુષાર્થ છે તે પ્રમાણે અંતરમાં જાય છે. આવી પોતે પોતાની અંતરંગ અને બહારની વાત કરીને હવે છેલ્લે શું કહે છે, આ બધો ગુરુદેવનો પ્રતાપ છે. આ એક શૈલી પૂજ્ય બેનસીને આપણે બધાએ ખાસ શીખવા યોગ્ય છે. જ્ઞાનીના જીવનમાં સાધનાની ઉગ્રતા છે, પણ ક્યારે ઉપકારીનો ઉપકાર ભૂલતા નથી. વચનામૃતમાં તો ત્યાં સુધી કહી દીધું, આત્મા શબ્દ બોલતા શીખ્યા હોય તો પણ ગુરુદેવના પ્રતાપે. આનાથી આપણને અધિક ભક્તિ બીજી શું દેખાતી હશે કે આત્મા જેવો શબ્દ, કદાચ કોઈ એમ કહેશે અમે શાસ્ત્ર તો અમે ભણ્યાતા, ગુરુદેવ છે એનો ખાલી અર્થ દેખાડ્યો, એમ નથી. આત્મા શબ્દ બોલતા શીખ્યા હોય તો પણ એ ગુરુદેવનો પ્રતાપ છે. અને સોગાનીજી તો એથી પણ હજી અધિક કહે છે કે મારા માટે ગુરુદેવ તો અનંત તીર્થંકરથી પણ અધિક છે. આ ખરેખર જેને પ્રણમન થયું હોય એને જ ઉપકારી જ્ઞાનીનો ઉપકારી, કોઈ પણ જ્ઞાનીથી લઈને પરમાત્માનો ઉપકાર શું હોય છે એ અંદર અનુભવમાંથી આ ભાવ નીકળતો હોય છે. કોઈને ભોજન કેવું હોય એ ભરપેટને તમે કહેશો તો નહીં ખબર પડે, ભૂખાને ખબર પડશે ભોજનની શું કિંમત છે. એમ જેને અનાદિકાળથી જે પળની પોતે ઝંખના કરતા હતા એ અનુભવની પળ જેના નિમિત્તે પ્રાપ્ત થઈ એના પ્રત્યે કેવી ભક્તિ હોય છે. શ્રીમદજી તો એટલા માટે કહે છે કે સુપ્રભુ ચરણકને ધરો આત્માથી સૌએ. હે ઉપકારી, આપે તો મને મારો આત્મા આપ્યો, અને જગતમાં આત્માથી અધિક બીજી કઈ વસ્તુ છે કે જે હું આપના ચરણમાં સામે આપું હું. તો આવી એક પોતાને ઉપકારી પ્રત્યે કે આ બધો ગુરુદેવનો પ્રતાપ છે. ક્યારે પણ જેને આત્માની પ્રાપ્તિ થઈ છે એ આવા વિવેકને નહીં ભૂલે કે પુરુષાર્થ તો અમે કર્યો હતો, તમે તો શું, તમે ખાલી માર દે કે એવા શબ્દો એ જ્ઞાનીના જીવનમાં તો ન હોય, આપણા જ આત્માથીના જીવનમાં પણ એવું ન હોય. એક બાજુ 100% વાત કરે કે નિમિત્તથી કાંઈ થતું નથી, ઉપાદાનથી જ થાય છે, પણ જ્યારે ઉપકારીના વિવેકની વાત આવે ત્યારે એવી જ ભાવના હોય કે સર્વસ્વ આપે જ મને આપ્યું છે. ગુરુદેવના પ્રતાપે બધું પ્રગટ થયું છે, આપણે તો તેમના ચરણોના સેવક છીએ. અને એ પણ એક વચનામૃતમાં છે, ગુરુ પાસે સેવક થઈને રહેજે. પોતાના ક્યારે પણ પરિણામના પુરુષાર્થની ધારણાની વાત તો દૂરની વાત રહી, કદાચ ગુરુ કરતા એમનો શિષ્ય ઉગ્ર પુરુષાર્થ કરતી આગળ વધી ગયો હોય તો પણ ગુરુ આગળ એને અભિમાન હોતું નથી. તો એ અહીંયા હંમેશા ગુરુ પાસે સેવક થઈને રહેશું, આપણા પરિણામો મર્યાદામાં રહેશે અને ક્યારે પણ વિભાવ ભાવની અધિકતા થવાની નથી. તો સાધના સાથે સાથે આવો ઉપકારીનો ઉપકાર હોય છે એ પૂજ્ય બેનસીએ આપણને વચનામૃતમાં પણ શીખડાયું છે, અને આવા સહાનુભૂતિ જેવી એ તત્વ ચર્ચામાં પણ તત્વ સાથે તત્વ જેના નિમિત્તે મેળવ્યા ઉપકારીનો ઉપકાર પણ આપણને એ બતાવ્યો છે.
બહુ સરસ. હેમંતભાઈ, આપણા વચ્ચે બેનશ્રીની દિનચર્યા દ્વારા આપણે શું કરવું શું કરવું એ બતાવ્યું, એ માટે હેમંતભાઈ નો ખૂબ ખૂબ આભાર માનું છું. જય જિનેન્દ્ર.
જય જિનેન્દ્ર.
જય જિનેન્દ્ર.
જય જિનેન્દ્ર.
ચેતનભાઈ અભી આગળ આપ ચેતનભાઈ.
अच्छा कुशलभाई लेने को गए हैं तो हम धैर्य रखते हैं, अभी आते ही होंगे।
हेमंत भाई घणो खुलासो कर्यो पेंसरीना दिनचर्या द्वारा के आपणे शुं करवुं जोईए अने आपणे आपणी जातने ज्ञानी समजीने बेसी जईए तो ए वात सावज खोटी छे। अने ज्ञानी केवा होय, ज्ञानीनो स्वभाव केवो होय तेना विशे आपणने बहु ज सरस रीते એમણે સમજાવ્યું, તો એ આપણને હૃદય સ્પર્શી થઈ જવું જોઈએ અને એ પ્રમાણે આપણી ધારા પણ પરિણતિ પણ એ પ્રમાણે ચાલે એવી ભાવના બધાની સાથે રાખીએ છીએ। આવી ગયા ચેતનભાઈ?
હેલો ચેતન ભાઈ।
હા જી,
ચેતન ભાઈ આ ગયા હૈ।
किशन भाई जय जिनेन्द्र, रिक्वेस्ट है कि हिंदी में हो सके तो बढ़िया है, वरना चलेगा गुजराती में भी। लेकिन
गुजराती में छे ने ई बराबर आवशे, हिंदी में छे ने जरा फावतु नथी मने बहु।
ओके,
गुजराती में बराबर देशे।
हां किशन भाई, दैट्स फाइन। हां जी,
હેલો ચાલુ કરવાનું છે, થઈ ગયો છે ટાઈમ?
હા હા, યસ પ્લીઝ।
ઓકે ઓકે, નમો લોહી શોત્રિકાળવર્તી અરહંતાણમ, નમો લોહી શોત્રિકાળવર્તી સિદ્ધાણમ, નમો લોહી શોત્રિકાળવર્તી આયર્યાણમ, નમો લોહી શોત્રિકાળવર્તી ઉજ્જૈણમ, નમો લોહી શોત્રિકાળવર્તી સૌકાવણમ, ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ, કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ। મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણિ, મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ, સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ, પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાશ્વતમ। નવ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે, ચિત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતરચ્છિતે, એગો મે શશદો પાગ્નાં દર્શન લક્ષણો, શેષા મે બહિરા પાવા શવેશ યોગ લક્ષણા। મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી પાય છે। હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય કરે, કહીને તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે। જે જાણતો અરહંત ને ગુણ દ્રવ્ય ને પર્યપણે, તે જીવ જાણે આત્મને તશુ મોહ પામે લય કરે। નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે। જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મ બે નિર્જરાપંત તેમજ મોક્ષ ને, ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધ ને, વંદી કહું શુદ્ધ કેવળી કથિત આશમય પ્રાપ્ત કરો। ઓમ શ્રી નમઃ શિદેવ્ય, નમઃ શિદેવ્ય, નમઃ શિદેવ્ય। સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે, કુંદકુંદ આચાર્ય દ્વારા રચિત સમયસારજી પરમાગમ શાસ્ત્ર, તેની 17-18મી ગાથા, તેના ઉપર આપણે આજથી સ્વાધ્યાય ચાલુ કરીએ છીએ। 17-18મી ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીને ખૂબ જ પ્રિય હતી, વારંવાર જ્યારે પણ કોઈ પણ ગાથા ચાલતી હોય ત્યારે તેમાંથી પૂજ્ય ગુરુદેવશ્રી 17-18 ગાથાનો રેફરન્સ ટાંકા જ કરે। જ્યારે જ્યારે જુઓ ત્યારે 17-18 ગાથાનો જે પેરેગ્રાફ છે, ત્રીજો પેરેગ્રાફ, પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં આ વાત ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનું વજન કાયમ માટે રહેતું હતું. હવે આ 17-18 ગાથા છે, એ 17-18 ગાથામાં એક તો શુદ્ધ આત્માનું સ્વરૂપ અને એ શુદ્ધ આત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય એની વિધિ આ 17-18 ગાથામાં વર્ણવવામાં આવી છે. કુંકુંદ આચાર્ય દ્વારા જે રચના થઈ છે એમાં કુંકુંદ આચાર્ય ફરમાવે છે કે પ્રથમમાં પ્રથમ તું તારા શુદ્ધ આત્માને જાણ, અને અમૃતચંદ્ર આચાર્ય ભગવાન એની ટીકામાં એમ ફરમાવે છે કે શુદ્ધ આત્મા બાળ ગોપાળ સૌને આ ભગવાન આત્મા અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા દરેક જીવને પોતાના જ્ઞાનના અંશમાં અનુભવમાં આવી રહ્યો છે એટલે જાણવામાં આવી રહ્યો છે. એક આચાર્ય એમ કહે છે કે આત્માને પ્રથમમાં પ્રથમ જાણ, અને અમૃતચંદ્ર આચાર્ય ટીકા કરતા એમ ફરમાવે છે કે તારો આત્મા તો તને જણાય જ રહ્યો છે. બે વાત એક સાથે એક સમયમાં સાથે જ રહેલી છે. આત્માને જાણવો એ પ્રથમમાં પ્રથમ જીવનું કર્તવ્ય છે, અને એ પણ એટલી જ વાસ્તવિકતા છે કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને અનુભવમાં આવી પણ રહ્યો છે. આવી આ ગાથા અપૂર્વથી અપૂર્વ છે. એમાં પહેલામાં પહેલી વાત પ્રથમમાં પ્રથમ આત્માને કેવી રીતે જાણવો એ મહત્વની છે. સૌથી પ્રથમમાં પ્રથમ હું ગાથા એનું હરિગીત બોલું છું. જેમ પુરુષ કોઈ દ્રુપતિને જાણે પછી તેની શ્રદ્ધા કરે પછી યત્નથી ધન અર્થી એ અનુચરણ નૃપતિનું કરે, જીવરાજ એમ જ જાણવો વળી શ્રદ્ધવો પણ એ રીતે એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મોક્ષાર્થી. ગાથાનો અર્થ છે જેમ કોઈ ધનનો અર્થી પુરુષ રાજાને જાણીને શ્રદ્ધા કરે છે ત્યારબાદ તેનું પ્રયત્નપૂર્વક અનુચરણ કરે છે અર્થાત તેની સુંદર રીતે સેવા કરે છે, એવી જ રીતે મોક્ષની ઈચ્છાવાળાએ જીવરૂપી રાજાને જાણવો પછી એ રીતે જ તેનું શ્રદ્ધાન કરવું અને ત્યારબાદ તેનું જ અનુચરણ કરવું અર્થાત અનુભવ વડે તન્મય થઈ જવું. આમાં જે વર્ણન આવે છે એમાં સૌથી પહેલામાં પહેલી વાત એ છે કે કોઈ પણ જીવ દ્રષ્ટાંત એવું આપ્યું છે, ધનના અર્થીનું દ્રષ્ટાંત આપ્યું છે કે જે જીવને ખરેખર ધનની જરૂરિયાત છે એવો જીવ શું પહેલામાં પહેલા કરે છે કે સૌથી પ્રથમમાં પ્રથમ જે ધનવાન પુરુષ છે એટલે કે જેને પહેલાના કાળમાં રાજાઓને ધનવાન કહેવાતા, તો એવો જે રાજા છે એવા રાજાની પહેલામાં પહેલા શોધખોળ કરે છે કે એને ધનની પ્રાપ્તિની જિજ્ઞાસા અને અભિલાષા થઈ છે, તો એવો જે જીવ છે એ સૌથી પહેલા પહેલા કોની સૌથી પહેલામાં પહેલો ધન કોની પાસે છે એની શોધખોળ કરે છે. તો ધન રાજા પાસે છે, તો એ રાજાની પહેલામાં પહેલા શોધખોળ કરે છે કે રાજા કોણ છે, પહેલા તો એ ક્યાં રહે છે, એનું ક્ષેત્ર શું છે, એની અવર જવરનો કાળ શું છે અને એનું લક્ષણ શું છે, એ પહેલામાં પહેલા એ રાજાને જાણવા માટેના પ્રયત્ન ચડે છે કે ભાઈ જે વસ્તુની મારે જરૂરિયાત છે એ વસ્તુ જે જીવ પાસે છે જે રાજા પાસે છે પહેલા તો એ રાજા ક્યાં છે, એ રાજા કેવો છે, એ રાજાનું લક્ષણ શું છે, એ રાજા ક્યાં રહે છે, એનું ક્ષેત્ર ક્યાં છે, પહેલા તો એની શોધખોળ કરે છે. અને એ શોધખોળ જો કરું હું તો મારે જે ધનની જરૂરિયાત છે એ ધનની પ્રાપ્તિ મને એ રાજા પાસેથી મળી શકે, તો એવી પ્રાપ્તિ માટે થઈ અને એ જીવ રાજાની પહેલા શોધખોળ કરે છે. એમ અહીંયા જે આ રાજાના દ્રષ્ટાંતથી જે વાત ચાલુ કરી છે તેમાં આખી વાત દ્રષ્ટાંત આપીને સિદ્ધાંત ઉપર ઉતારવી છે કે ધનનો અર્થી જે પુરુષ હોય એ પહેલામાં પહેલા તો ઉદ્યમથી એટલે કે ટીકામાં એમ છે કે નિશ્ચયથી જેમ કોઈ ધનનો અર્થી પુરુષ હોય એ બહુ ઉદ્યમથી, બહુ ઉદ્યમથી એટલે ખૂબ જ પુરુષાર્થથી, પ્રયત્નપૂર્વક પહેલામાં પહેલા રાજાને જાણે કે આ રાજા છે. એટલે પહેલામાં પહેલું કાર્ય જે વસ્તુની એની જરૂરિયાત છે, એ વસ્તુની જરૂરિયાત માટે એવી વસ્તુ કોની પાસે છે, એવો રાજા કોણ છે, એને પહેલામાં પહેલું જાણવાનું એનું કાર્ય ચાલુ થાય છે. એમ અહીંયા જે વાત લીધી છે 17-18 ગાથામાં કે મોક્ષાર્થી પુરુષ છે, મોક્ષનો અર્થી છે, જેને માત્ર મોક્ષ અભિલાષ છે, જેને મોક્ષ સિવાય બીજું કાંઈ જોઈતું નથી, એ જે મોક્ષના અર્થે ચડ્યો છે, જેને મોક્ષની પ્રાપ્તિ કરવી છે, જેને મોક્ષનું પ્રયોજન છે, જેને પરિપૂર્ણ સુખની પ્રાપ્તિ કરવી છે, કે જેને સાધ્ય અવસ્થા સિદ્ધ અવસ્થા છે એમાં નિત્ય સુખ પરિપૂર્ણ સુખ રહેલું છે, એવી જેને પ્રાપ્તિ કરવી છે એવા જીવની વાત અહીંયા લીધી છે. કે એવો મોક્ષાર્થી પુરુષ જે છે એ પ્રથમમાં પ્રથમ શું કરે, જેમ ધનનો અર્થી પુરુષ છે એ પ્રથમમાં પ્રથમ ધન જેની પાસે હોય એવા રાજાને જાણવા જાય, તો મોક્ષાર્થી પુરુષ છે કે જેને મોક્ષ જોઈ છે એ મોક્ષાર્થી પુરુષ છે એ પ્રથમમાં પ્રથમ એને શું કરવું, તો મોક્ષાર્થી પુરુષે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો. પહેલામાં પહેલું એનું કર્તવ્ય એ છે કે જેને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય, જે મોક્ષનો અર્થી હોય, જેને માત્ર મોક્ષની જ ખરેખર વાંછા હોય, જેને મોક્ષ સિવાય બીજું કાંઈ પ્રાપ્તિ ન કરવી હોય, જેને જાણપણાનો આગ્રહ ન હોય, જેને પોતાનો જ્ઞાનમાં સ્વયંક્ષમ વધારવો ન હોય, જેને માત્ર મોક્ષની એટલે કે પરિપૂર્ણ સુખની જ પ્રાપ્તિ કરવી હોય એવા જીવ માટેની આ ગાથા છે. કે એવો મોક્ષાર્થી પુરુષ કે જે પુરુષને માત્ર સુખ જોઈએ છે, સુખ 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 સિવાય એની કોઈ વાંછા નથી, કોઈ એનું પ્રયોજન નથી, એવો મોક્ષનો અર્થી જીવ છે, એણે પ્રથમમાં પ્રથમ શું કરવું, તો આચાર્ય ભગવાન ફરમાવે છે કે પ્રથમમાં પ્રથમ એવા મોક્ષાર્થી પુરુષે પહેલામાં પહેલો આત્માને જાણવો. તો કે નવ તત્વોને જાણવા, છ દ્રવ્ય સ્વરૂપ લોક છે એને જાણવું, આઠ કર્મની તપાસ કરવી, 14 ગુણ સ્થાન જાણવા, તો કે એ બધું તો જાણવામાં એને આવી જાય છે. પહેલામાં પહેલો આત્માને જાણવો, જે આત્માને જાણવાના પુરુષાર્થે જે ચડે છે એને આ બધી વ્યવસ્થા તો એને આવી જાય છે, એને એને જાણવા તરફ પુરુષાર્થ નથી કરવો પડતો. પહેલામાં પહેલો જેને આત્માને જાણવાનો પુરુષાર્થ ઉપડે છે, શુદ્ધ આત્માને જાણવાનો પુરુષાર્થ ઉપડે છે, પરિપૂર્ણ શુદ્ધ તત્વ છે, કૃત્ય તત્વ છે, અપરિણામી તત્વ છે, જાણનાર તત્વ છે, અખંડ તત્વ છે, એકરૂપ તત્વ છે, અવિનાશી તત્વ છે, એટલે કે એ હું જ છું એવું ધ્રુવ તત્વ છે. એવા ધ્રુવ તત્વને જે જીવ જાણવાના પુરુષાર્થે ચડે છે એને બીજું બધું જાણવું તો ગૌણપણે એની જ્ઞાનમાં એના આવી જાય છે. પહેલામાં પહેલો પુરુષાર્થ પૂર્વક તો જે જીવ મોક્ષનો અર્થી હોય એને પહેલામાં પહેલો આત્માને જાણવાનો પુરુષાર્થ કરવો. સર્વ પ્રથમમાં પ્રથમ જો કોઈ પણ એનું કાર્ય હોય, કોઈ પણ એની પ્રવૃત્તિ હોય, કોઈ પણ એની વિચારધારા પણ ચાલે, તો પ્રથમમાં પ્રથમ એને આત્માને જાણવાનો પુરુષાર્થ કરવો. પૂજ્ય ગુરુદેવ શ્રી 45-45 વર્ષ સુધી આત્માના અકર્તા સ્વભાવના ગાણા ગાયા, અને બેંગ્લોરમાં જયારે પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રતિષ્ઠામાં ગયા ત્યારે આ વાક્ય ઉપર 3 દિવસ સુધી એના પ્રવચનો ચાલ્યા કે પ્રથમ આત્માને જાણ, પ્રથમ આત્માને જાણ, પ્રથમ આત્માને જાણ. શ્રોતાએ એમ કીધું કે પૂજ્ય ગુરુદેવ શ્રીને કે હવે તો તમે આ પ્રથમ આત્માને જાણ ત્યાંથી આગળ તો ચાલો. પૂજ્ય ગુરુદેવ શ્રીએ ફરમાયું કે આમાંથી આગળ ચાલી શકાય એવું જ નથી, મોક્ષાર્થીનું કર્તવ્ય એટલું જ છે કે એને પહેલામાં પહેલો આત્માને જાણવો. જ્યાં સુધી શુદ્ધાત્માને જાણવાનું પ્રવૃત્તિપૂર્વક એના જ્ઞાનમાં વર્તે નહીં ત્યાં સુધી શ્રદ્ધાનું કોઈ કાર્ય ચાલુ જ થતું નથી. એટલે પહેલામાં પહેલો એણે પ્રથમ આત્માને જાણવાનો પુરુષાર્થ કરવો. હવે પ્રથમ આત્માને જાણવાની પ્રવૃત્તિ કરવી, પુરુષાર્થ કરવો, તો પહેલાં તો એને એ ખ્યાલમાં હોવું જોઈએ કે આત્મા કેવો છે. જેમ ઓલો ધનનો અર્થી છે એ પહેલામાં પહેલી રાજાની તપાસ કરે છે કે રાજા કોણ છે, રાજા ક્યાં રહે છે, એનું ગામ શું છે, એનું ક્ષેત્ર શું છે, એનો અવર જવરનો કાળ શું છે, એનું લક્ષણ શું છે, અને વર્તમાનમાં અત્યારે એનો ભાવ શું છે, એવી જ્યાં ધનના અર્થીએ રાજાની પેલા તપાસ કરી કે રાજા કોણ છે, રાજા કેવો છે, એ મોક્ષનો અર્થી પુરુષ છે, મોક્ષાર્થી જે જીવ છે એને પેલામાં પેલો આત્માને જાણવો. તો પેલામાં પેલો આત્માને જાણવો તો આત્મા કેવો છે, આત્મામાં શું શું ભરેલું છે અને આત્મામાં શું શું નથી ભરેલું, એ પેલામાં પેલી એને એના જ્ઞાનમાં જાણવાનો પુરુષાર્થ કરવો જોઈએ કે આત્મા એટલે શું, શું આત્મા કોને કહેવાય. પૂજ્ય ગુરુદેવ શ્રી વારંવાર ફરમાવે છે કે તું આત્માની દ્રષ્ટિ કર, આત્માનું જ્ઞાન કર, આત્મામાં લીન થા, આત્માને પ્રયોગપૂર્વક જાણવાનો પ્રયત્ન કર. તો એ આત્મા છે કેવો, આત્મા શું છે, આત્મા વસ્તુ કેવી છે, એ અરૂપી વસ્તુ છે તો અરૂપી વસ્તુ છે એને કેવી રીતે મારે જાણવી, કેવી રીતે ઓળખવી, એ જ્ઞાનમય ચૈતન્યમય વસ્તુ છે, અરૂપી હોવા છતાં એનું ચૈતન્યપણું છે, એવી શાશ્વત વસ્તુ છે, એવી ચૈતન્યમય વસ્તુ છે. તો એવી વસ્તુને પહેલામાં પહેલા ઓળખવી કે એ આત્મા કેવો છે, એ આત્મામાં શું શું રહેલું છે અને એ આત્મામાં શું શું નથી રહેલું, એવું એને પહેલામાં પહેલું જ્ઞાનમાં જાણવાનું કાર્ય પ્રથમમાં પ્રથમ મોક્ષાર્થી પુરુષે કરવું જોઈએ. તો એ જે આત્મા છે, એ આત્મા છે કેવો, એ આત્મામાં શું શું ભરેલું છે, તો એ કે આત્મા તો પહેલા તો પહેલામાં પહેલા આત્મા છે એ પ્રમાણ અપેક્ષાએ જોવો તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. અને અહીંયા જે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો એમ જે કહેવામાં આવે છે, એ જે આત્માને જાણવો એ લીધું છે, એ આત્મા એ દ્રવ્ય ગુણાત્મક આખી અખંડ વસ્તુ છે, એ શુદ્ધ વસ્તુ છે, એ ઉપાદયભૂત તત્વ છે, એ અપરિણામી તત્વ છે, એ જાણનાર તત્વ છે, અકર્તા સ્વભાવી છે, ભૂતાર્થ સ્વભાવી છે, જ્ઞાયક ભાવ છે, નિત્ય વસ્તુ છે, અવિનાશી તત્વ છે. એવા આત્માને પ્રથમમાં પ્રથમ જાણવો કે જે ઉપાદયભૂત તત્વ છે, એ ઉપાદયભૂત તત્વ કેવું છે, એમાં શું શું ભરેલું છે, કે એ ઉપાદયભૂત તત્વ શુદ્ધાત્મા છે, એ અનંત જ્ઞાન અનંત સુખ ને એવી અનંત શક્તિઓથી ભરેલું એક અખંડ તત્વ છે. એમાં કોઈ શક્તિઓના ગુણોના કે કોઈ પણ એક એક ગુણના ભેદરૂપ એ તત્વ નથી, એ વસ્તુ છે, એ આખો આત્મા છે, એ અભેદ આત્મા છે, અખંડ આત્મા છે. અરૂપી આત્મા કહેતા તો એમાં પણ દોષ આવે છે, પણ ચૈતન્યમય આત્મા છે, જ્ઞાનમય આત્મા છે, અખંડ આત્મા છે, ધ્રુવ આત્મા છે. એવો જે આત્મા છે એમાં શું શું રહેલું છે, તો કે એમાં જ્ઞાન છે, સુખ છે, જીવત્વ શક્તિ જીતિ દસી, જ્ઞાન સુખ વીર્ય પ્રભુત્વ વિભુત્વ, એવી અનંત શક્તિઓથી ભરેલો આખો અખંડ આત્મા છે. એવો આત્મા જ્ઞાન દર્શનમય છે, જ્ઞાન દર્શનના ત્રિકાળ ઉપયોગમય રહેલો છે, એવો આત્મા છે, એને પ્રથમમાં પ્રથમ જાણવો. તો એ આત્મા પેલા તો અનંત ગુણાત્મક છે, તો અનંત ગુણાત્મક છે એમાં અનંત ગુણો રહેલા છે, અને અનંત ગુણાત્મક કહેતા એ અનંત ગુણાત્મકની અનંત ગુણોની સાથે એ અનંત ગુણોની એક એક ગુણની એક એક કારણસુદ પર્યાય, એવી અનંત કારણસુદ પર્યાયો પણ અનંત ગુણની સાથે અભેદપણે અખંડપણે શાશ્વતપણે રહેલી છે. એવો આખો ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણો અને એની અનંત કારણસુદ પર્યાયો, અને એ અનંત કારણસુદ પર્યાયમાં ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગ, એવો જે ઉપયોગ છે કે જે ત્રિકાળ જ્ઞાન દર્શનનો ઉપયોગ કે જેમાં જાણવું દેખવું જાણવું દેખવું નિષ્ક્રિયપણે વર્તમાનમાં વર્તી રહ્યું છે, એવો એક ત્રિકાળ જ્ઞાન દર્શનનો કારણસુદ પર્યાયરૂપ ઉપયોગ છે. એવું દ્રવ્ય, અનંત ગુણ અને અનંત કારણસુદ પર્યાયાત્મક એવા અખંડ ભાવ રૂપ આખી વસ્તુ રહેલી છે. એવો અખંડ ભાવ છે એને ધ્યેય કહેવામાં આવે છે, એને દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે છે. એમાં આત્મા છે, એ દ્રવ્ય છે, એના અનંત ગુણ છે, એની અનંત કારણસુદ પર્યાય છે, એના ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગ છે, એ બધી વસ્તુ આપણે શબ્દથી કહેતા એમાં ભેદ પડે છે, પણ અંદરમાં એવા કોઈ ભેદ નથી. એ કારણસુદ પર્યાય પણ અભેદ છે, ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગ પણ અભેદ છે, અનંત ગુણો પણ અભેદ છે, એવું આખું અભેદ તત્વ છે.
એ દ્રષ્ટિનો વિષય છે, એ ઉપાદેય ભૂત તત્વ છે, એ જ્ઞાયક ભાવ છે, એ ભૂતાર્થ સ્વભાવ છે, એવો મારો શુદ્ધ આત્મા પ્રથમથી જ શુદ્ધ રહેલો છે. જ્યારથી જીવ છે અનાદિકાળથી જીવ છે, એ નિગોદમાં અનાદિકાળથી હતો, ત્યાંથી બહાર નીકળી નીકળી નીકળીને મનુષ્ય પર્યાયમાં આવ્યો, અને મનુષ્ય પર્યાય પછી પણ અનંતકાળ સુધી જીવની અસ્થિ રહેવાની છે. તો એ અનાદિકાળથી અનંતકાળ સુધી ગમે તેટલા પર્યાય ભાવો પ્રગટ થવા છતાં એનું જે શુદ્ધ ચૈતન્ય તત્વ છે, જે પરિપૂર્ણ તત્વ છે, અખંડ તત્વ છે, દ્રવ્ય ગુણ કારણ સુખ પર્યાય આત્મક અભેદને અખંડ શાશ્વત તત્વ છે, એ તત્વ ક્યારે પણ કદી ક્યાંય વિલીનતાને પામતું નથી, અવિનાશી રહે છે, ક્યારે પણ કોઈ પ્રગટરૂપ ભાવમાં આવતું નથી, અને સદાય શુદ્ધ 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 રહે છે, ક્યારેય પણ એમાં અશુદ્ધતાનો પ્રવેશ થતો નથી. પર્યાયમાં ગમે તેવા ભાવો અશુદ્ધતાના પણ થઈ જાય, અથવા પર્યાયમાં ગમે તેટલી શુદ્ધતા પ્રગટ થઈ જાય, છતાં આ જ્ઞાયક તત્વ છે, જે ધ્રુવ તત્વ છે, જે શુદ્ધ તત્વ છે, અખંડ તત્વ છે, અવિનાશી તત્વ છે, જાણનાર દેખનાર તત્વ છે, એમાં ક્યાંય કદી પણ કોઈ વિક્ષેપ આવતો નથી, એવું જે મારું શુદ્ધ ધ્રુવ તત્વ છે, એવો મારો અખંડ પારિણામિક ભાવ છે, એ લક્ષણ પારિણામિક ભાવ લક્ષણે લક્ષિત એવું મારું શુદ્ધ તત્વ છે, એ ખરેખર આત્મા છે, એવો શુદ્ધ આત્મા છે. એને જીવે પ્રથમમાં પ્રથમ જાણવો કે જે શુદ્ધ આત્મામાં કોઈ ક્રિયા નથી, એ નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક છે, એમાં કોઈ ક્રિયા થતી નથી, ક્રિયાનો અભાવ છે, એવી સાપેક્ષતા પણ એને નથી, એવું નિરપેક્ષ તત્વ છે, એવું અસ્તિત્વ છે, એવું નિત્ય તત્વ છે, એ સ્વયં પોતે પોતાથી વિદ્યમાન છે, એ પોતાથી એનું વાસ્તવિક સ્વાભાવિક પણ રહી ગયું છે અનાદિથી, એને કોઈ એમાં પર્યાય નથી, માટે દ્રવ્ય આવું છે એવી પર્યાયની નાસ્તીની સાપેક્ષતા પણ ત્રિકારી દ્રવ્યને લાગતી નથી, એવી મારી અસ્તિ છે, એવો મારો અસ્થિરૂપ સ્વભાવ છે, એવો મારો અખંડ ચિદાનંદ ગજ સ્વભાવ છે, એવું મારું શાશ્વત તત્વ છે, એવું મારું નિર્વિકલ્પ તત્વ છે, એવું જે નિર્વિકલ્પ તત્વ છે, એવું પૂર્ણાનંદ તત્વ છે, એવું જ્ઞાનમય તત્વ છે, એ નિત્ય નિરાવરણ છે, એ ખરેખર શુદ્ધ આત્મા છે. એવો શુદ્ધ આત્મા અનાદિથી દરેક જીવ પાસે મોજૂદ છે, એવો આત્મા છે, એને પ્રથમમાં પ્રથમ જાણવો, એમ અહીંયા આચાર્ય ભગવાન કહેવા માંગે છે કે જે તારી વસ્તુ છે એ અનાદિ અનંત રહી ગઈ છે, જે તારી વસ્તુમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જે અખંડતા વર્તે છે, તારું દ્રવ્ય છે એ નિર્વિકલ્પ છે, તારું ક્ષેત્ર છે એ અસંખ્ય પ્રદેશી છે, તારો કાળ છે એ ત્રિકાળ છે, તારા ગુણો છે એ તારા ભાવ છે, એવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અખંડિતપણે આખું તત્વ રહેલું છે, એમાં ક્યાંય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના પણ ખંડ નથી પડતા, એવો અખંડ સ્વભાવ છે, એવો પૂર્ણાનંદ તત્વ છે, એવી વાસ્તવિક વસ્તુ પોતા પાસે અનાદિથી રહી ગઈ છે, એક એક પ્રદેશે અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણો એક એક પ્રદેશે પથરાયેલા છે, એવી મારા એક એક અસંખ્ય પ્રદેશની એવી જાજવલ્ય માનતા છે કે એક એક પ્રદેશે અનંત ગુણો પથરાયેલા છે, એવું પોતાનું સ્વતંત્ર લક્ષણ લઈને એ ગુણો પથરાયેલા છે, એવી મારી અસ્તિ છે, એવી મારી મોજૂદગી છે, એવો મારો સ્વભાવ છે, એવી મારી પરિપૂર્ણતા છે, એવો સ્વભાવ એટલે અનંત ગુણાત્મક, અને સ્વરૂપ એટલે કે પોતાના જ રૂપે રહેલો ભગવાન આત્મા એ અનાદિથી શુદ્ધ રહી ગયો છે, એવા શુદ્ધ આત્માને મોક્ષાર્થી પુરુષે પ્રથમમાં પ્રથમ જાણવો. જ્યાં સુધી આવા આત્માનું જાણવું પ્રથમમાં પ્રથમ ન થાય, ત્યાં સુધી એની શ્રદ્ધા એ તરફ કદી વળી શકે જ નહીં. માટે જે પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણને દ્રષ્ટિનો વિષય આપ્યો, દ્રષ્ટિ એટલે શ્રદ્ધા, અને એનો વિષય એટલે ત્રિકાળી દ્રવ્ય, એ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવે કેવી રીતે? તો કે સર્વપ્રથમમાં પ્રથમ દ્રષ્ટિનો વિષય એટલે કે એ દ્રવ્ય કેવું છે, એ દ્રવ્યને પહેલામાં પહેલા એ જાણે, પ્રથમમાં પ્રથમ એને જાણે કે મારી વસ્તુ ખરેખર કેવી રહી ગઈ છે, કે એમાં જ્ઞાન ને આનંદ અખંડપણે કેવી રીતે રહી ગયા છે, અને રાગ અને મિથ્યાત્વ કેવી રીતે એમાં નથી, કારણ કે આત્મામાં કોઈ એવો ગુણ જ નથી કે જેમાંથી રાગ અને મિથ્યાત્વની ઉત્પત્તિ થાય, એવો આત્મા છે એને પ્રથમમાં પ્રથમ જાણવો. કે જેને જાણતા ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત પ્રાણી મોક્ષ માર્ગ ની જ ઉત્પત્તિ થાય, કારણ કે આત્મા સમ્યક દર્શન સ્વરૂપ છે, સમ્યક જ્ઞાન સ્વરૂપ છે, સમ્યક ચારિત્ર સ્વરૂપ છે. માટે એવો આત્માને પ્રથમમાં પ્રથમ જાણવો કે એવા આત્માને જાણતા મોક્ષાર્થી પુરુષના કાર્યની સિદ્ધિ ક્ષણ માત્રમાં એને જાણે, અને ત્યાં એને જાણતા જ એની શ્રદ્ધા એ તરફ વળી જાય. કારણ કે આમાં આ ગાથામાં વર્ણન આવ્યું છે કે જાણેલાનું શ્રદ્ધાન હોય છે, ન જાણેલાનું શ્રદ્ધાન નથી થતું. જેને જ્ઞાન જાણે એની જ ખરેખર શ્રદ્ધા થાય. તો પહેલામાં પહેલા જીવે શું કરવું કે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો, એવો આચાર્ય ભગવાનનો ઉપદેશ છે કે સર્વ પ્રથમમાં પ્રથમ મોક્ષાર્થી પુરુષે આત્માને જાણવો, એટલે કે શુદ્ધ આત્માને જાણવો. એટલે પહેલામાં પહેલા તો એણે એ જ પુરુષાર્થ કરવો જોઈએ. પહેલામાં પહેલો એનો પ્રયત્ન, એને જ્ઞાનમાં વિચારધારા એ જ ચાલવી જોઈએ કે મારે પહેલામાં પહેલા મારું કર્તવ્ય એ છે કે મારે આત્માને સમજવો છે. કારણ કે હું આત્મા છું, તો હું આત્મા છું તો મને આત્માને પહેલા મારે સમજવો છે. બીજું મારે કાંઈ સમજવું નથી, બીજું મારે કાંઈ જાણવું નથી, બીજો મારે કાંઈ જાણવાનો લોભ નથી. કારણ કે જાણવાના લોભમાં સઘળો સંસાર છે, એટલે કે બાહ્ય જાણવાના લોભમાં સઘળો સંસાર છે. એવું પહેલામાં પહેલા એને જ્ઞાનમાં નક્કી કરવું પડે, એવો એને પહેલામાં પહેલા નિર્ણય આવવો જોઈએ કે પહેલામાં પહેલા હું આત્મા છું તો સર્વપ્રથમમાં પ્રથમ મારો પ્રયત્ન એ જ હોવો જોઈએ કે એ આત્માને મારે જાણવો છે. અને એ આત્મા કેવો છે, એ આત્મા કેવો છે, બસ એની પાછળ એને પડવું જોઈએ કે આત્મામાં શું શું ભરેલું છે. એ આપણે ચર્ચા કરી કે ભાઈ આત્મા દ્રવ્ય છે, એમાં અનંત ગુણો રહેલા છે, એની અનંત કારણ શું પર્યાય છે, એના ત્રિકાળી જ્ઞાન દર્શનના ઉપયોગ છે. તો એ જે વસ્તુ આખી ત્રિકાળ અનાદિથી એવી ને એવી રહી ગઈ છે, એમાં ક્યારેય પણ અશુદ્ધિ કે અલ્પજ્ઞતા થઈ નથી. એવી જે હોવાપણારૂપ રહેલી વસ્તુ અનાદિથી એમને રહી ગઈ છે, એવા આત્માને મારે ઓળખવો છે, એવા આત્માને મારે જાણવો છે. એના માટે પૂજ્ય ગુરુદેવ શ્રી એમ ફરમાવે છે કે ત્રિકાળી દ્રવ્ય છે, એ ત્રિકાળી દ્રવ્ય છે, એમાં જે અંદરમાં જ્ઞાન દર્શનમય પણ રહેલું છે, તો એમાં એની ત્રિકાળતા કેવી છે, તો કે એની ત્રિકાળતા છે ને એના ત્રિકાળ ઉપયોગથી સિદ્ધ થાય છે, કે એનો ત્રિકાળ ઉપયોગ જે અંદરમાં રહેલો છે, ત્રિકાળ જ્ઞાનનો ઉપયોગ ને ત્રિકાળ દર્શનનો ઉપયોગ, એ ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગ એવા છે કે એમાં ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણો અને એની અનંત કારણ શુદ્ધ પર્યાયો, એનું જાણવું દેખવું અનાદિથી ચાલી રહ્યું છે, એટલે વર્તી રહ્યું છે, એટલે ત્યાં કોઈ ક્રિયા નથી. પણ નિષ્ક્રિયપણે જ્યાં જ્યાં જ્ઞાન હોય અને જ્યાં જ્યાં દર્શન હોય ત્યાં ત્યાં જાણવું દેખવું અનાદિથી ચાલતું હોય, એવા આખા અભેદ સ્વરૂપને ભેદ પાડ્યા વગર આખો કારણ શુદ્ધ પર્યાયમાં જ્ઞાન દર્શનનો ત્રિકાળ ઉપયોગ છે, એ આખા અનંત ગુણાત્મક અને અનંત કારણ શુદ્ધ પર્યાયાત્મક અખંડ ધ્રુવને એવું ત્રિકાળ જ્ઞાન ને ત્રિકાળ દર્શન, એ સ્વભાવથી જ એનું જાણવું અંદરમાં આખા દ્રવ્યનું ત્રિકાળીનું ચાલુ છે, વર્તે છે. જ્યાં જ્યાં જ્ઞાન હોય ને જ્યાં જ્યાં દર્શન હોય ત્યાં ત્યાં જાણવું દેખવું હોય ને હોય જ. પછી એને તમે દ્રવ્યમાં જ્ઞાન દર્શન જુઓ, એના ગુણમાં જ્ઞાન દર્શન જુઓ, એની કારણ શુદ્ધ પર્યાયમાં જ્ઞાન દર્શન જુઓ, કે એની વર્તમાન પ્રગટ થતી એક સમયની ક્રિયાશીલ ઉપયોગ રૂપ પર્યાયમાં પણ જો તમે જ્ઞાન દર્શન જુઓ, તો એમાં પણ આત્માનું જાણવું દેખવું ચાલુ જ હોય. એવી આ વસ્તુ વ્યવસ્થા અનાદિથી આત્માને જાણવા પણ એના જ્ઞાન દર્શનમાં અનાદિથી રહી ગઈ છે. ત્રિકાળમાં ક્યારેય પણ ત્રિકાળને જાણવાનો વિરોધ નથી હોતો, એવી ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગની વ્યવસ્થા છે કે એમાં આખો આત્મા અનાદિથી જીવને જાણવામાં જણાય જ રહ્યો છે. એટલે કે અહીંયા નિષ્ક્રિયપણે જાણવું નિષ્ક્રિયપણે દેખવું એવું અનાદિથી ચાલુ જ છે, ચાલી રહ્યું છે, એવું સ્વરૂપ એનું છે અનાદિથી. એવો અંદરમાં ભાવ પ્રથમથી જ પડેલો છે, અને એ જે ભાવ અંદરમાં રહેલો છે, એવો જે આત્મા છે, એને પ્રથમમાં પ્રથમ જાણવો, એને દ્રવ્યથી, એને ક્ષેત્રથી, એના ત્રિકાળ કાળથી અને એના અણગુણાત્મક ભાવથી એને પહેલામાં પહેલો જાણવો કે મારી વસ્તુ કેવી છે. એને પ્રથમમાં પ્રથમ મોક્ષાર્થી એ જાણવો કે મારી વસ્તુ આવીને આવી રહી ગઈ છે, અનાદિથી હું શુદ્ધ રહી ગયો છું. તો આ સંસારરૂપી અવસ્થા, આ વર્તમાન પર્યાયમાં અશુદ્ધતા, આ વર્તમાન પર્યાયમાં બહિર્લક્ષી ભાવ, એ અનાદિથી વર્તી રહ્યો છે. મનુષ્ય દેહ તિર્ય નરક ગતિ અનાદિથી વર્તી રહી છે. તો એ બધું શું છે અને એ બધું જ્યાં છે ત્યાં મારો આત્મા છે કે નહીં, અને એ બધું જ્યાં છે ત્યાં મારો આત્મા નથી, તો મારો આત્મા ક્યાં છે અને મારો આત્મા ક્યાં રહેલો છે અને મારા આત્મામાં શું રહેલું છે, આ બધું જે ચાલી રહ્યું છે વર્તમાન પર્યાયમાં જે ચાલી રહ્યું છે, વર્તમાન પર્યાયમાં જે બહિર્લક્ષી ભાવમાં જે કાંઈ ચાલી રહ્યું છે, એવી પર્યાય જે છે ઉત્પાદવાળી, એ જ ત્રિકાળી દ્રવ્યમાં નથી, એવો દ્રષ્ટિનો વિષય છે. તો એવા દ્રષ્ટિના વિષયને પહેલામાં પહેલો સમજવાનો. આ બધું તો વર્તમાન પર્યાયમાં અનાદિથી ચાલી રહ્યું હોવા છતાં એનો આત્મા જે છે, એનો શુદ્ધ સ્વભાવ છે, એનો ત્રિકાળ સ્વભાવ છે, એનો અખંડ સ્વભાવ છે, એ એને જરા પણ સ્પર્શા વગરનો એવો ને એવો પરથી નિર્લેપપણે અનાદિથી રહી ગયો છે. એવી અખંડતામાં, એવી ધ્રુવતામાં, એવી અપરિણામી વસ્તુમાં ક્યાંય પણ એને એ અશુદ્ધતાની કે પરિણમનની આંચ ક્યાંય આવી નથી, એવું મારું ધ્રુવ સ્વરૂપ છે, એવો મારો જ્ઞાયક ભાવ છે. એને પહેલામાં પહેલો મારે છે ને ખરેખર જાણવો છે. મારું કર્તવ્ય સૌથી પ્રથમમાં પ્રથમ ઈ છે કે મારા શુદ્ધ આત્માને જાણવો. પહેલામાં પહેલો મોક્ષાર્થી પુરુષે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો કે જે પોતે જ પરમાત્મા છે. જો સિદ્ધનો જેવો આત્મા છે ને એવો જ અજ્ઞાનીનો આત્મા છે. જો નિગોદ મેં સોહી મુજ મેં વોહી મોક્ષ મજાર, નિશ્ચય ભેદ કછું નહીં, ભેદ ગીને સંસાર. જેવો સિદ્ધનો આત્મા છે, જેવો અભવીનો આત્મા છે, જેવો અજ્ઞાનીનો આત્મા છે, જેવો સિદ્ધનો આત્મા એવો જ અભવીનો આત્મા, એવો જ ભવીનો આત્મા, એવો જ અજ્ઞાનીનો આત્મા, એવો જ મિથ્યા દ્રષ્ટિનો આત્મા. એમાં કાંઈ ફરક ખરેખર છે જ નહીં. સિદ્ધનો આત્મા નવકર્મ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મથી રહિત છે, તો અજ્ઞાનીનો આત્મા જેને શુદ્ધ આત્મા કહેવાય, જેને ત્રિકાળી દ્રવ્ય કહેવાય, જેને ધ્યાનનું ધ્યેય કહેવાય, જેને જ્ઞાનનું વાસ્તવિક જ્ઞેય કહેવાય, જેને શ્રદ્ધાનું શ્રદ્ધેય કહેવાય, જે નિષ્ક્રિય તત્વ છે, એ અજ્ઞાનીનો આત્મા પણ દ્રવ્ય કર્મ નવ કર્મ અને ભાવ કર્મથી રહિત અનાદિથી રહી ગયો છે. એવો આત્મા પ્રત્યેક જીવો પાસે વર્તમાનમાં રહેલો છે. એવા આત્માને પહેલામાં પહેલો જાણવાનો છે. એને ખરેખર જાણપણું જ્યારે મોક્ષાર્થી પુરુષને થાય, યથાર્થપણે એના જ્ઞાનમાં નિર્ણયપૂર્વક એવો ખ્યાલ આવે કે મારો આત્મા તો અનાદિથી આવો ને આવો અખંડપણે, શુદ્ધપણે, મારા જ્ઞાન સ્વભાવપણે, મારા જ્ઞાયક ભાવપણે, ભૂતાર્થ ભાવપણે અનાદિથી રહી ગયો છે, એવો જ મારો આત્મા છે, એવી જ મારી વસ્તુ છે, તો એ જે પ્રગટ થતો વર્તમાનનો ઉપયોગ છે અને વર્તમાનની શ્રદ્ધાનો પર્યાય છે, એ એવો આત્માને જ્યાં જીવ મોક્ષાર્થી પુરુષ જાણે છે, સમજે છે, નિર્ણયમાં લે છે, તો એની શ્રદ્ધા એ તરફ વળે છે. જે જેવું જાણવું થાય ને, જેવું જ્ઞાનમાં જાણવું થાય, એ તરફ જ શ્રદ્ધા છે ને વળી જાય. જ્ઞાનનો ઉપયોગ છે ને દરેક જીવને અંશ પ્રગટ છે. દરેક જીવ, કોઈ પણ જીવ હો, એને સ્વભાવનો અંશ, સ્વભાવમાંથી અંદરમાં જાણવું દેખવું એવો ત્રિકાળ સ્વભાવ છે, ત્યાંથી વહેતો 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 વર્તમાન પર્યાયમાં જાણવા દેખવાના સ્વભાવનો અંશ દરેક જીવને પ્રગટ થાય છે. એ અંશ છે, એ સ્વભાવનો અંશ છે, કારણ કે સ્વભાવમાંથી આવે છે. એ સ્વભાવનો અંશ છે, એ અંશમાં પણ ક્યાંય ખરેખર અંદરથી મલિનતા નથી આવતી. એ પ્રગટ અંશ છે, એ અંશમાં જ બધું કાર્ય થાય છે, બધી ક્રિયા થાય છે, બધો નિર્ણય થાય છે. પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો તો એ પ્રથમમાં પ્રથમ આત્મા એટલે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય એને જાણવો તો એવું જાણવું થાય છે માં, તો કે એવું જાણવું એ અંશમાં થાય છે, એ સ્વભાવના અંશમાં થાય છે. એ સ્વભાવના અંશમાં એ નિર્ણય કરે છે કે મારો આત્મા આવો છે, એટલે એને એમ કહેવામાં આવે છે કે પ્રથમમાં પ્રથમ તું તારા આત્માને જાણ. તો એ આત્માને જાણવા માટે પણ એની પાસે એવું કોઈ જ્ઞાન હોવું જોઈએ કે જે જ્ઞાનમાં એ પહેલામાં પહેલા આવા સ્વભાવને જાણે. તો એવું જ્ઞાન છે એ વર્તમાનમાં દરેક જીવ પાસે પ્રગટ રૂપ ઉપયોગ રૂપે લક્ષણ રૂપે પ્રથમથી રહેલું છે. દરેક અવસ્થામાં દરેક ઉત્પન્ન અવસ્થામાં દરેક જીવને કોઈ પણ જીવો એને પ્રગટ લક્ષણ વગરનો કોઈ જીવ નથી હોતો. તો એવું જે પ્રગટ લક્ષણ છે એ લક્ષણ લક્ષમાંથી પ્રગટ થતું હોવાને કારણે એને એ લક્ષણને પણ જ્ઞાન લક્ષણ જ્ઞાન ઉપયોગ લક્ષણ દર્શન ઉપયોગ લક્ષણ એવા બે ઉપયોગ લક્ષણ વર્તમાનમાં પણ ક્રિયાશીલ દરેક જીવને પ્રગટ થાય છે. અને એ પ્રગટ થતા ઉપયોગમાં જ્ઞાનના ઉપયોગમાં પ્રથમમાં પ્રથમ આત્મા કેવો છે એવો જીવ નિર્ણય આવો આત્માને પહેલા સમજી અને એવો નિર્ણય કરે છે. પહેલા આત્માને સમજે છે પહેલા આત્માને જાણે છે કે આત્મા દ્રવ્ય શુદ્ધ છે એના ગુણે શુદ્ધ છે એના અનંત ગુણો અસંખ્ય પ્રદેશમાં એક એક પ્રદેશે પથરાયેલા છે એવી શુદ્ધતા એમાં રહી ગઈ છે. એનો કાળ ત્રિકાળ છે કે જેવો અનાદિથી છે એવો જ અનંતકાળ સુધી રહેવો છે રહેવાનો છે એવો ત્રિકાળ એનો કાળ છે. અને એના ભાવો જે અનંત ગુણો છે એના ભાવો છે. તો એવો જે આત્મા અનાદિથી શુદ્ધ શુદ્ધ ને શુદ્ધ છે એવું એને પેલા જાણી અને જ્ઞાનમાં એવો એક અંશમાં એને ક્રિયાશીલ ઉપયોગમાં એક નિર્ણયની ભૂમિકા થાય છે. એ નિર્ણયની ભૂમિકા જે જીવને આવો આત્માને સમજે છે એને નિર્ણયની ભૂમિકા અંદરથી ચાલુ થાય છે કે મારું તો જે પ્રગટ જ્ઞાન છે જે મારો પ્રગટ વર્તમાનમાં વર્તતો ઉપયોગ છે એ વર્તમાન વર્તતા ઉપયોગમાં પણ અત્યારે તો મારો જ્ઞાનનો ઉપયોગ અંદર સ્વભાવમાંથી જ પ્રગટ થતો હોવાથી મારા જ્ઞાનમાં તો સ્વભાવ વિદ્યમાનપણે રહેલો છે. કોઈ જ્ઞાન પ્રગટ થતું જ્ઞાન એવું ન હોય કે જે જાણનાર જે તત્વ અંદર ત્રિકાળ પડ્યું હોય એમાંથી કોઈ બહાર આવતું જ્ઞાન પ્રગટરૂપ થતું જ્ઞાન વર્તમાન ક્રિયાશીલ ઉપયોગ કોઈ એવો ન હોય કે જેમાંથી આવતો હોય એને ન જાણી શકે. એ જાણવું તો એમાં વર્તા જ કરે એવું જાણવું લઈને તો અંદરથી ઉપયોગ જ્ઞાનનો બહાર આવ્યો છે. બહાર એવો ઉપયોગ આવ્યો હોવાને કારણે એવા ઉપયોગમાં જેવો આત્મા એને ખ્યાલમાં આવ્યો એવો આત્મા એણે એના જ્ઞાનના અંશમાં નિર્ણયમાં લીધો છે કે મારો આત્મા આવા સ્વભાવથી ભરેલો છે આવી અખંડતાથી ભરેલો છે આવા અનંત ગુણોથી ભરેલો છે આવી અનંત કારણસુદ પર્યાયથી ભરેલો છે. અને એ કારણસુદ પર્યાયમાં પણ જાણવું દેખવું ત્રિકાળ જ્ઞાન ને ત્રિકાળ દર્શનના ઉપયોગમાં આખા આત્માનું વર્તી રહ્યું છે એવું બધું અંદરનો સ્વભાવ જે છે એ સ્વભાવમાંથી વર્તમાનમાં પર્યાય રૂપે ઉપયોગ રૂપે એક અંશ સ્વભાવનો અંશ દરેક જીવને પ્રગટ થાય છે. એ અંશમાં મોક્ષાર્થી પુરુષ જે છે જે મોક્ષનો અર્થી પુરુષ છે એ એવું નિર્ણયમાં લે છે કે મારો આત્મા ખરેખર અનાદિથી આવો ને આવો આવો ને આવો આવો ને આવો આવો ને આવો રહી ગયો છે એવું એ એના જ્ઞાનના વર્તમાન અંશમાં પહેલામાં પહેલા આત્માને જાણવો એટલે પહેલામાં પહેલા આત્માને જાણપણાપૂર્વક નિર્ણયમાં લેવો કે મારો આત્મા અનાદિથી આવો નવો અનાદિથી આવો નવો રહી ગયો છે એવા જ્ઞાનના અંશમાં પહેલામાં પહેલી નિર્ણયની ભૂમિકા જીવની ચાલુ થાય છે. આ બધું ચાલે છે બધું જ્ઞાનમાં. શ્રદ્ધાનું કામ તો અહમ કરવાનું છે પ્રતીતિ કરવાનું છે. એની અંદરમાં જ્ઞાનમાં જે નિર્ણય થાય છે એ નિર્ણય પૂર્વક જ શ્રદ્ધાની પ્રતીતિ થાય છે. એટલે આમાં એમ ટીકામાં વાત આવી છે કે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો પછી તેનું શ્રદ્ધાન કરવું. એટલે કે પહેલામાં પહેલા આત્માને જાણે તો જ એ જાણનાર તત્વની સાચી શ્રદ્ધા રૂપ એનું પરિણમન થાય. માટે કોઈ પણ મોક્ષનો અર્થી જીવ હોય જે ગુરુદેવને નિત્ય સાંભળતો હોય ગુરુદેવ ઉપર પૂરેપૂરી જેને શ્રદ્ધા હોય એ જ જીવ ખરેખર તો આ માર્ગમાં આવે તો એવા જીવે પહેલામાં પહેલું જે ગુરુદેવે આદેશ આપ્યો છે આચાર્ય ભગવાનની 17000 ગાથામાં આમ જે કહેવા માંગે છે કે મોક્ષનો અર્થી જે પુરુષ છે એને સર્વપ્રથમમાં પ્રથમ શું કરવું? તો પૂજ્ય ગુરુદેવ શ્રી તો ત્યાં સુધી કીધું છે કે એવા મોક્ષાર્થી પુરુષે બીજું કાંઈ પહેલા જાણવાનો પ્રયત્ન ન કરવો. નૈરોબીમાં જ્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી પધાર્યા ત્યારે એને પ્રશ્ન ઘણા કર્યા, આગાથા ચાલતી હતી ત્યારે, કે સીધો કાંઈ આત્મા જાણી શકાય, આત્મા સીધો કાંઈ દ્રષ્ટિમાં આવી જાય, સીધો જ્ઞાનમાં આવી જાય. પેલા એમ કે નવ તત્વ, છ દ્રવ્ય, આઠ કર્મ, એ બધું તો એના ખ્યાલમાં હોવું જોઈએ ને. અહીંયા એમ કે આચાર્ય ભગવાને જે આ ગાથામાં લખ્યું છે કે મોક્ષાર્થી પુરુષે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો, તો એમ કે અહીંયા તો તૈયાર શિષ્ય લીધો છે એવો ગુરુદેવને શ્રોતાએ પ્રશ્ન કર્યો. તો પૂજ્ય ગુરુદેવ શ્રીએ એમાં એવો જવાબ આપ્યો કે અહીંયા તૈયાર શિષ્યની ચર્ચા નથી. તૈયાર શિષ્ય એટલે પ્રશ્નકારનો કહેવાનો આશય એમ હતો કે જેને આ બધું જાણી લીધું છે પેલા, એમ કહેવાનો આશય હતો કે એને નવ તત્વની ખબર પડી ગઈ છે, છ દ્રવ્યની ખબર છે, આઠ કર્મની ખબર છે, જાણપણું જેને ઘણું વર્તી ગયું છે, એવા જીવની વાત આચાર્ય ભગવાને આમાં લખી છે. તો પૂજ્ય ગુરુદેવ શ્રીનો ત્યાં એવો જવાબ હતો કે અહીંયા તૈયાર શિષ્યની વાત નથી, અહીંયા પાત્ર શિષ્યની ચર્ચા છે. અહીંયા પાત્ર શિષ્ય લીધો છે કે જેની પાત્રતા આચાર્ય ભગવાને જોઈ લીધી છે કે આની પાત્રતા અંદરમાં એવી યોગ્યતા અંદરમાં પડી છે કે આ હમણાં આત્માને જાણી અને એનું પરિણમન શ્રદ્ધારૂપે કરી અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગને પરિણમન કરીને પામી જશે, એવા પાત્ર શિષ્યની વાત અહીંયા લીધી છે એમ ગુરુદેવે એનું સ્પષ્ટીકરણ કર્યું હતું. એટલે કોઈ પણ નવો જીવ પણ જો કદાચ આ ગાથા સાંભળતો હોય અને નવો જીવ હોય અને જેને ખરેખર બીજો પરિચય પણ ઓછો હોય, તો પણ એવા જીવે પણ પહેલામાં પહેલો પુરુષાર્થ આત્મા કેવો છે એ જાણવાનો કરવો, એ જાણવામાં જેના ઉપયોગને લગાવવો, એ જાણવાના ઉપયોગને પ્રયત્નશીલ કરવો કે મારું સ્વરૂપ ખરેખર કેવું છે. હું શુદ્ધ છું અનાદિથી, હું અખંડ છું, હું શાશ્વત છું, મારામાં અશુદ્ધતાનો પ્રવેશ નથી થયો. પર્યાયની અશુદ્ધતા ભલે હો, એનું જ્ઞાન એને વર્તતું હો, પણ મારી શુદ્ધતા આવીને આવી અકબંધ કાયમ રહી ગઈ છે. તો પહેલામાં પહેલો લાવતો હું મારો શુદ્ધ સ્વભાવ કેવો છે એને જાણવાના પ્રયત્ન ચડું. એના માટે આચાર્ય ભગવાને આમાં નિરૂપણ કર્યું છે કે મોક્ષાર્થી પુરુષ કે જેને મોક્ષ માત્ર એક મોક્ષ અભિલાષ છે, જેને મોક્ષ જ જોઈ છે, બીજું કાંઈ જોતું નથી, એવા પુરુષે પહેલામાં પહેલો પ્રથમમાં પ્રથમ શુદ્ધ આત્માને જાણવાના પુરુષાર્થે ચડવું. પહેલામાં પહેલો મારો આત્મા કેવો છે એને જાણવો, પ્રથમમાં પ્રથમ નિત્ય નિરાવરણ પૂર્ણાનંદ નાથ અખંડ અભેદ તત્વ છે, કૃતકૃત્ય તત્વ છે, કે જેમાં કોઈ પણ પર્યાયનો વેશ કે કોઈ પણ પર્યાયની અપેક્ષા કે સાપેક્ષતા લાગુ જ પડતી નથી, એવો જે પ્રથમમાં પ્રથમ અપરિણામી તત્વ છે એને પહેલામાં પહેલો જાણવાનો પ્રયત્ન કરવો. આવું આચાર્ય ભગવાનનું અને પૂજ્ય ગુરુદેવ શ્રીનું અખંડ રૂપે ફરમાન છે. એવા ફરમાનને સર્વ ભવ્ય જીવો આવી રીતે પોતાના જ્ઞાનમાં મોક્ષાર્થી જીવ આત્માને જાણવાના પ્રયત્ન કરી અને મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરી અને મોક્ષ રૂપી લક્ષ્મીને વરે એવી મંગલ ભાવના સાથે હું મારું મંતવ્ય પરિપૂર્ણ કરું છું.
ભાઈ ભારતીબેન લાખાણી બોલું છું. બહુ જ સરસ તમારું સાંભળ્યું.
નિયતિભાઈ, આ બધું સજેશન, લેટ લેટ 3-1 મિનિટનો ટાઈમ છે હવે પ્રશ્નોત્તર માટે. તો જો લંડન અને નૈરોબીના મુમુક્ષુઓને કોઈને પ્રશ્ન હોય તો આપણે એમને પહેલા પૂછવા.
પૂછી લેતા લંડન
નૈરોબી
હેલો જય જીનેન્દ્ર.
હા જી, બોલો બોલો જય જીનેન્દ્ર.
હા જેમ રજનીભાઈ જણાવ્યું, આપ મુમુક્ષુ જે લંડન ઓર નૈરોબી સે આયે હે, આપકા ક્વેશ્ચન પ્લીઝ બતાએ.
આઈ થિંક યુ શુડ લીવ ધીસ ઓપન ટુ એવરીવન, નોટ જસ્ટ ધ પીપલ ફ્રોમ નૈરોબી એન્ડ લંડન.
નો, ધેટ્સ ફાઇન, ધેટ્સ ફાઇન, યુ નો, વી આર ટોકિંગ, યુ નો, ધેટ્સ ફાઇન. ઓકે, આપડા તરફથી કે ચતુરભાઈ એક સવાલ છે કે આપે જે આ જે વાત કરી, બહુ અદ્ભુત વાત કરી, ત્રિકાળ જ્ઞાન રક્ષણની વાત કરી અને ઉપયોગમાં પણ એનો આવું પ્રગટ થતો જ રહે છે, એ વાત ગુરુદેવ શ્રીએ ક્યારે અને ક્યાં કરી છે, કોઈ એનો આધાર આપશો પ્લીઝ?
હા જી, હા જી, ગુરુદેવ શ્રીના 320 ગાથા ઉપરના પ્રવચન છે
એમાં 20.8.70 નું પ્રવચન છે. 20.8.70 320 ગાથા જયસેન આચાર્યની ટીકા, એમાં આ વાત આવેલી છે કે ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગમાં જાણવું દેખવું કેવી રીતે છે ને એનો અંશ પ્રગટ છે, એવી રીતે વાત આવેલી છે.
એ કોઈ પુસ્તકાકારે બહાર પડી છે?
હા, ધ્યેયપૂર્વક જ્ઞેય પુસ્તક છે. એમાં 320 ગાથાના 12 પ્રવચન છે અને 271 કળશના 7 પ્રવચન છે. એવું ધ્યેયપૂર્વક જ્ઞેય પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનનું પુસ્તક છે, જે રાજકોટમાં ઉપલબ્ધ છે અને ઇન્ડિયામાં ઘણી જગ્યાએ ઉપલબ્ધ છે અને નેટ ઉપર પણ મુકાયેલું છે, આત્મધર્મ.com પણ છે. તો જેને સ્વાધ્યાય કરવો હોય તેમાંથી આપણે સ્વાધ્યાય કરી શકાય છે.
ચેતનભાઈ, જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.
મેં 21 જુલાઈ નું તમારા પ્રવચનમાં તમે એક બહુ સરસ વાત કરી કે જે ઉપયોગ નો ઉત્પાદ થાય છે એમાંથી એક ભાગ તો નિરાવરણ અને નિરપેક્ષ રહે છે અને બીજો ભાગ જે છે એની અંદર બધી રમત ચાલે છે, તો એના ઉપર જરા ખુલાસો કરશો?
હા, બરાબર. એટલે કહેવાનો આશય એમાં ત્યાં એમ હતો કે કોઈ પણ જીવ છે એનું જ્ઞાન છે, એ જે લક્ષણ છે એ લક્ષણ જેમ ત્રિકાળી દ્રવ્યમાં ક્યાંય આવરણ આવતું નથી એમ લક્ષણમાં કદી આવરણ નથી આવતું. લક્ષણમાં બાળગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા નિરંતર અનુભવમાં આવી જ રહ્યો છે, પણ એની દ્રષ્ટિ ત્યાં ન હોવાને કારણે, ત્રિકાળી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ન હોવાને કારણે એને લક્ષણમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાનમાં અનુભવમાં આવી રહ્યો હોવા છતાં એના લક્ષણના ઉપયોગનો દુરુપયોગ કર્યા કરે છે. ઉપયોગ તો ઉપયોગ જ છે, પણ એની લક્ષભૂત સ્થિતિ ત્યાં ન હોવાને કારણે ઉપયોગવાન ઉપર તે લક્ષણનો ઉપયોગનો દુરુપયોગ કરે છે. તો ઉપયોગનો દુરુપયોગ થાય છે એટલે એ સમયે એને શ્રદ્ધામાં મિથ્યાત્વ પ્રગટ થઈ જાય છે, ચારિત્રમાં વિપરીત દશામાં રાગ પ્રગટ થાય છે. એ સમયે પણ જ્ઞાનના ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે એ છૂટી નથી જતો, એ તો ચાલુ જ રહે છે, એમાં ફરક નથી પડતો. એ અપેક્ષા એ ત્યાં 21 જુલાઈના પ્રવચનમાં ચર્ચા આવી છે.
બહુ સરસ, થેન્ક યુ.
એટલે શક્તિ અપેક્ષા એ હંમેશા હાજરા હાજર છે.
શક્તિ અપેક્ષા એ પણ હાજરા હાજર છે અને વ્યક્તિ અપેક્ષા એ અંશ છે, એમાં પણ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા તો અનુભવમાં એટલે કે જ્ઞાનમાં જાણવામાં આવી જ રહ્યો છે, પણ એની દ્રષ્ટિ ત્યાં નથી પડતી એટલે એને એમ થાય છે કે મને આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, બીજું જણાય છે, એવી એને ભ્રમણા થયા કરે છે, એને ભ્રાંતિ થઈ ગઈ છે. જાણા જણાય છે જ્ઞાન અને જ્ઞાયક
આપણે ઉપેક્ષા કરી રહ્યા છે, આપણે ઉપેક્ષા,
હા ઉપેક્ષા કરે છે. હા હા, બસ એમ.
કેતનભાઈ, તમે જે જાણવાના લોભ ની વાત કરી એની અંદર અને જાણવાને ગૌણતા રાખીને જે જીવ ગુણસ્થાનમાં કયા ગુણસ્થાને શું થાય છે, કેવળી સમુદ્ઘાત વગેરે એવું બધું જાણવાનો જે એમાં વધારે સમય આપે એને પણ જાણવાનો લોભ થાય.
એમાં શું છે ભાઈ, એ જાણવું તો સ્વયં સંચાલિત થયા કરે છે, એ જાણવું કોઈ બંધ નથી કરી શકતું, એ જાણવું બંધ નથી કરી શકતું, પણ ત્યાંથી લક્ષ હટાવી શકે છે. હું તો જ્ઞાયક ભાવ છું, આવું જાણવું થતું હોવા છતાં, કારણ કે કોઈ પણ જાણવું જે થાય છે એ તો પ્રતિભાસિત પણે તો બધું એના જ્ઞાનમાં ઝડકા કરે છે, એ જ્ઞાનમાં જ્ઞેયાકાર પણે ઝડકવું થાય જ્ઞેયોનું, એને કોઈ રોકી ન શકે, પણ એ ત્યાંથી લક્ષ હટાવી શકે કે ભાઈ હું તો જાણનાર તત્વ છું, હું તો જ્ઞાયક ભાવ છું, હું તો શુદ્ધ તત્વ છું, એમ એના લક્ષને ફેરવી શકે. એ ઓલું જણાવવાનું ભલે એ પ્રતિભાસિત થયા કરે, પણ એના ઉપયોગને ત્યાં ન લગાવે, એના ઉપયોગને ઉપયોગવાનમાં લગાવે એમ.
આપણે
આવતા રવિવારે આખી ગાથા લઈશું ને એમાં બધું લઈ લેશું આપણે.
આપણે ઈયજી શબ્દ આવ્યો નથી આમાં ગાથામાં, આપણે લઈ લેશું એનો પૂરો વિસ્તાર આવી જશે, ઉત્પત્તિ છે ને એનો વિસ્તાર આપણે લઈ લેશું આવતા રવિવારે.
ચેતનભાઈ બહુ જ સરસ, ધન્યવાદ ખરેખર.
ધન્યવાદ ચેતનભાઈ. જય જીનેન્દ્ર. અંદર થી આવે છે.
તમે જે ધરતા કરાવો છો ને ચેતનભાઈ, બહુ સરસ રીતે કરાવો છો.
દ્રષ્ટા આપણને ગુરુદેવે ખૂબ દ્રષ્ટા કરાવી છે, અને ઈ આપણે ગુરુદેવે જે દ્રષ્ટા કરાવી છે એની આપણે ખરેખર ઈ જે દ્રષ્ટા એમણે કરાવી છે ને એને નિરંતરતા આપણે રાખવાની છે. એ ગુરુદેવ તો દ્રષ્ટિનો વિષય 45 વર્ષ સુધી કહેતા ક્યારેય એને એમ નથી થયું કે આ એક ને એક વાત આવ્યા કરે છે, એને પુનરુક્તિ જેવું લાગતું જ નથી એમાં. કારણ કે ઈ તો સ્વયં ખોટ ગયા છે ત્યાં. એની શ્રદ્ધા તો એવી અંદર અભેદ થઈ ગઈ છે કે કઈ દ્રષ્ટિ ને કયું દ્રવ્ય, ઈ દ્રષ્ટિ ને દ્રવ્ય એવું જુદું જ નથી એને, દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ જ છે એને. એટલે ઈ જે એને શ્રદ્ધા આપણને કરાવી છે ને એની પાછળ આપણે પડવાનું છે બસ નિરંતર. બરાબર પૂરું થાય છે હવે. જય જીનેન્દ્ર.
હલો નિન્દ્ર. છોટી જીનવાની સ્તુતિ લેકે બાદ મેં છોટી આધ્યાત્મિક ભક્તિ હૈ. ક્યા વાણી કે જ્ઞાન છે તુજે લોકાલો, વાણી મસ્તક ધરો સજા દે તું તો. રશ્મીભાઈ ભક્તિ લો છો?
ઓકે ઇફ યુ વોન્ટ. આ ભક્તિ છે મંગલ પ્રભાત, રિટન બાય પંડિત રવિન્દ્રજી. નાની 4 કડીની છે. હે જ્ઞાન સૂર્ય કા ઉદય જહા મંગલ પ્રભાત કહેલાતા હૈ, મિથ્યાત્વ મહાત્મ હો વિનષ્ટ સમ્યક્ત્વ કમલ વિકસાતા હૈ, વસ્તુ કા રૂપ યથાર્થ દિખે નહીં ઇષ્ટ અનિષ્ટ દિખાતા હૈ, હૈ ભિન્ન ચતુષ્ટય વાન દ્રવ્ય પર લક્ષ્ય નહીં હો પાતા હૈ, અતએવ વિકારી ભાવ રહિત નિજ સુખ અનુભૂતિ હોતી હૈ, ફિર સ્વયં તૃપ્ત ઉસ જ્ઞાની કે ઈચ્છા પિશાચની ભક્તિ હૈ, તત્ક્ષણ સંવરમય ભાવો સે નવ બંધ પદ્ધતિ રૂકતી હૈ, જડતે હૈ સ્વયં કર્મ બંધન શિવ રમણી ઉસકો વર્તી હૈ, જડતે હૈ સ્વયં કર્મ બંધન શિવ રમણી ઉસકો વર્તી હૈ. જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.